हरी चरित्रों से भरपूर है सागर की ये कथा, स्वामी नारायण सर्वोपरि की ये है यश गाथा।
વડોદરાના ભક્તોને હું વિનંતી કરીશ, જે કાંઈ ભેટો વાલા મહારાજ માટે અને સંતો માટે લાવ્યા છે તેઓ આવી મહારાજના અને પૂજ્ય સંતોના ચરણોમાં અર્પણ કરશે।
ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ
સજાનંદ કરો ભજે સદા
સજાનંદ સ્વામી મહારાજની જય। વાલા ભક્તો, સાગર કથામાં સ્વામિનારાયણ ભગવાન અનેક સંતો અને ભક્તોને લઈને વડોદરા મહાનગરી મધ્ય પધાર્યા છે, એ નિમિત્તે સુરેશ ભટ્ટ, પંકજભાઈ, કનુભાઈ, ઘનશ્યામભાઈ સર, નગીન કાકા વગેરે આખે આખો આ વડોદરાનો સમાજ આજ અહીંયા વાલા મહારાજના પોંખણા કરવા માટે આવ્યા છે। બોલો સ્વામિનારાયણ ભગવાનની
જય।
જેવી ભવ્યતાથી વાલા વાલા મહારાજને સયાજીરાવ સરકારે આવકાર્યા, એ વડોદરાવાસી નાથ ભક્તો વગેરેનો બધાનો ભાવ હતો, એવો જ કોઈ એક ભાવ એમના પ્રતીક સ્વરૂપે આપણા આજના આ બધા ભક્તજનો લઈને આવ્યા છે। એમાંય સુરેશભાઈ ભટ્ટ બામણ ભાઈ છે ભાઈ, એટલે એને બધું આવડે, કઈ દિશામાં હું ઉડાડાઈ, બહુ સારું। સૌથી વધારે અગત્યતા તો એ છે કે આ બધા ભક્તો આવી સરસ મજાની ભાવના લઈને આવ્યા છે, આપણે જોરદાર એકવાર તાળીઓના ગડગડાટ કરીએ। વાલા વાલા મહારાજને પ્રેમ ગમે છે, ભાવ ગમે છે, ગુરુજી એ જ વાતને વરેલા છે કે સત્સંગ લુખો નો હોવો જોઈએ, સત્સંગ ભાવના સભર રસ ભીનો હોવો જોઈએ, જે ભાઈઓ અને ભાઈઓના દિલમાં, બોલો સ્વામિનારાયણ ભગવાન, ભગવાન માટે, ભગવાનના વાલા વાલા સંતો માટે પ્રેમ નિજરણાની જેમ વહેતો હોય, ભાવનો સાગર ઉમટતો હોય, ત્યાં સુખ લેવા નથી જવું પડતું, સુખ આપો આપ આવે છે। આ બધા જ ભક્તો, માની લો 200 વર્ષ પહેલાના વડોદરાના જે બધા મહાન મોટા મોટા ભક્તો હતા, એના પ્રતીક સ્વરૂપે આ બધું લઈને આવ્યા છે। એમના હાથમાં જે વસ્તુ છે એની કિંમત નથી, કિંમત છે એમના હૃદયમાં જે ભાવ ભર્યો છે એની। બધા જ વાલા વાલા ભક્તોને આપણે વધાવીશું, આમાંથી ભાવ અને પ્રેમ શીખીશું। કથાના માધ્યમે મહારાજ સંતોને લઈને એમને ગામ આવે એવા એક નિમિત્તે આ બધા હરિભક્તોને આવો ભાવ થાય, આવો પ્રેમ થાય, આવી લાગણી થાય, વિવિધ પ્રકારના ડ્રેસ પહેરી પહેરી અને આવે અને ભગવાન અને સંતને રાજી કરવા માટે આવું સરસ આયોજન ગોઠવે, બહુ જ સારું। વડોદરાવાળા બધા ટોપીઓ પહેરી પહેરીને આવી રહ્યા છે, જાણે કે મોક્ષ માટે આઝાદીની લડત લેવા નીકળ્યા હોય। આપણે બધા જ ભવો ભવથી કાળકર્મ માયાને આધીન થઈ અને ફસાયા છીએ, ત્યારે વાલા મહારાજે આપણને સહારો આપ્યો, મહારાજે આપણને ગુરુજી એવા એક લીડર આપ્યા, ત્યારે આપણે બધા જ હવે મહારાજના અને ગુરુજીના બળે આ જંગ જીતી અને પરમાત્માને પામે પાર છે। વાલા હરિભક્તો, આટલા હરિભક્તો બાળકો, ભાઈઓ અને બહેનો, સૌ દિલનો અનેરો ઉમંગ, ભાવ, પ્રેમ, લાગણી લઈને આવ્યા, ફરી એકવાર આપણે બધા વડોદરા વાસીને વધાવી લઈએ। બહુ સરસ સંતો બતાવે છે ત્યાં, તમારી સૌની ભાવનાઓ મૂકી ભગવાનને ગુરુજીને પ્રણામ કરી અને સાઈડના દરવાજેથી નીકળો। આટલી બધી ટોપીઓ લાવ્યા, અમારે જરૂર પડે તો પાછા અમને આપજો। બેઠક વ્યવસ્થા વાળા ભાઈઓને વિનંતી, આ બધા જ વડોદરાવાસી આપણા 200 વર્ષ પહેલાના હરિભક્તોના પ્રતિકો છે એને બેસાડવાની વ્યવસ્થા કરશો. હવે વાલા ગુરુજીને વિનંતી કરું કે આજની રવિ સભાનો આપણને સૌને લાભ આપવા કૃપા કરશો. પૂજ્ય ગુરુજી.
ભરણી વે શરમણીય દર્શનમ મંદહાસર ચિરાનનામૃજમ પૂજિતમ સુર નરોત્તમિર મુદા ધર્મનંદનમહં વિજિતમ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમઃ. અક્ષરધામાધિપતયે સાકારમૂર્તયે શ્રીરાજાધિરાજાય નમઃ. સર્વોપરિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમઃ. મત્પ્રકાશક સર્વકારણકારણ પરમ ધ્યેય મૂર્તિ સર્વકર્તૃ શ્રી હરિ કૃષ્ણ મહારાજ. પ્રાણાધાર પ્રાણ પ્રિય પ્રિયવર સુખકર દુઃખ શ્રી ઘનશ્યામ મહારાજા. એકાકી વનવાસી કંદ ફૂલ ફલાસી વર્ણિવેશ ધારી અતિ કૃષ્ણ પરમ દયાલુ કરુણા નિધાન શ્રી નીલકંઠ વર્ણિ બાલ મુને સદાનંદાય આનંદ ઘન મૂર્તિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજા. એતાદૃશમ હરિમ હૃદિ અખંડ ધારકમ અસ્માકમ આદિ ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને નમઃ. સદગુરુ મુક્તાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને, પ્રેમાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને, આનંદાનંદ સ્વામીને, સદાનંદ સ્વામીને, ભાગમાનંદ સ્વામીને ઇત્યાદિ શ્રી હરિ સમર્પિત પરમહંસે નમો. ભક્તરાજ દાદા ખાચરે સદગુરુ મમ ગુરુ શ્રી રાધારમણ સ્વામીને પ્રગટ સર્વ સદગુરુભ્યો સભ્યો હરિભક્તેભ્ય નમો. વિક્રમ સંવત 2073 ભાદરવા સુદ છઠ રવિવાર તારીખ 27/8/2017 કુંડળ ધામ ભજન હોલમાં આપ સૌનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અત્યારે રવિસભામાં આપણે સાગર કથા સાર જ્ઞાન યજ્ઞનો લાભ લેશું. ભગવાન સ્વામિનારાયણ પોતાની નાની ઉંમરમાં આપણા બધાના ભલા માટે અને એક જીવના ઉદ્ધાર માટે ઋષિ મુનિઓને દર્શન દેવા એમની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ કરાવીને એમને પોતાનો અખંડ આનંદ આપવા માટે જીર્ણ તીર્થ સ્થાનોને પુનરુદ્ધારિત કરી એમાં દૈવત મૂકવા વન વિચરણ કરી રહ્યા છે. પ્રભુ કપિલાશ્રમ પધાર્યા છે. સમુદ્રની ખાડી ઉતરી સમુદ્રને કિનારે આ કપિલ પરમાત્માનું મંદિર છે. ચારે બાજુ પ્રદિક્ષિણા આકારે સમુદ્ર છે. સુંદર કુદરતી ત્યાં વાતાવરણ છે. ઠેક ઠેકાણે મીઠા પાણીના કૂવા પણ સમુદ્રને કાંઠે છે. વાવ પણ છે. સુંદર મજાનું મોટું દરિયા કિનારે કપિલ દેવજી ભગવાનનું મંદિર છે. ત્યાં કપિલ પરમાત્માની સુંદર ધ્યાનસ્થ શ્વેત મૂર્તિ છે, ધ્યાનમાં બેઠેલી. ભગવાનને આ સ્થાન બહુ ગમી ગયું. તપ થાય એવું, તપસ્વીને ગમે એવું, પ્રભુ તપપ્રિય છે એટલે એમને ત્યાં રહેવું ગમી ગયું. 2 મહિના સુધી ભગવાન ત્યાં રોકાણા, તપ કરે છે. ત્યાં જે કોઈ આવતા હતા, આ બધું જોતા હતા, વર્ણિના દર્શન જેને થતા હતા, એને બધાને ખૂબ જ આશ્ચર્ય થતું વર્ણિનું કઠિન તપ જોઈને. ભગવાન શ્રીહરિની વાણી, વર્તન, વ્યવહાર, તપશ્ચર્યા આદિને જોઈને લોકોના મનમાં એવું થઈ ગયું કે આ જ રૂપે કપિલ ભગવાન પોતે આપણને દર્શન દેવા અહીંયા આવ્યા છે. બહુ જ લોકોને વર્ણિમાં ભાવ થયો, પ્રેમથી પૂજા કરતા, વર્ણિ પાસે બેસતા, વાતો સાંભળતા, પ્રશ્ન પૂછતા, મેવા મીઠાઈ વગેરે બધું ખૂબ જ લાવીને વર્ણિને ભેટ ધરતા. વર્ણી બેસતા ત્યાં અષ્ટસિદ્ધિ નિધિ બધું આવતું. આ બધું તમે લઈને આવ્યા છો એ બધું પરમાત્માને માટે, પરમાત્માને કારણે લઈને આવ્યા છો, નહીં કે અમારા જેવા બીજા કોઈના કારણે. સમગ્ર યશ પરમાત્માને જ ફાળે જાય છે. એને લઈને બધાના દિલમાં ભાવ થાય છે, પ્રેમ થાય છે, અને એ બધું દેનારા જ એ જ છે. વડોદરાવાસી 250 જેટલા હરિભક્તો પહેલા વહેલા આ રીતે કુંડલની જાત્રા અને સાગરની આ સાર કથાના એક ભાગ રૂપે આ રીતે અહીં આવીને અમને પ્રેમ આપો છો, હું બહુ રાજી થઈ. પોતી કો લગી, કોઈ અપના તો હૈ. આ બધું ઢગલે ઢગલા થઈ ગયું. સંતો આપણે આમાં ક્યાંય લોભાવું નહીં, આ ઢગલા બગલાનું બધું વિતરણ કરી દેવું. આ કથા કંઈક અલગ છે, આપણને શીખવાડવા માટે જ છે. કપિલાશ્રમની કથા, ભગવાનની આગળ મેવા મીઠાઈ બધું ખૂબ આવતું. મંદિરના પૂજારી વિપ્રને વર્ણી ઉપર બહુ ભાવ થયો, બહુ ભાવ થયો. પણ લોકો વર્ણિ આગળ જે અર્પણ બધું કરતા હતા એમાંથી તે પૂજારી શ્રીહરિને ફળ ફૂલ જ દેતા. કોન્ટ્રાસ્ટ વાત છે. પૂજારી જે કપિલ ભગવાનના હતા એને વર્ણિ ઉપર ભાવ બહુ થયો. કોના ઉપર ભાવ થયો? પણ ભગવાન વર્ણિને કારણે જે કાંઈ ફળ ફૂલ મેવા મીઠાઈ આવે એમાંથી વર્ણિને ફળ ફૂલ જ આપે ને બીજું બધું. હવે મને કહો, વર્ણિમાં ભાવ પૂજારીને થયો પણ શેને લઈને? મેવા મીઠાઈ બધું વર્ણિને કારણે આવતું તું તેને લઈને. સાહેબ માફ કરી દેજો, મને કાંઈક વધારે બોલી જાવ તો. મને અને તમને ભગવાન ઉપર ભાવ શેને લઈને થાય છે? મેવા મીઠાઈને લઈને જ ને. ભગવાનને લઈને આપણને જે કાંઈ આ લોકમાં મેવા મીઠાઈ વગેરે 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 જે મળે છે એને લઈને જ ભગવાનમાં ભાવ થાય છે. આને ભગવાનમાં ભાવ નો કહેવાય. આ ભગવાનમાં ભાવ નથી, મેવા મીઠાઈમાં ભાવ છે. સંસારમાં, દેહમાં, સગા સંબંધીમાં, સંપત્તિમાં, આ લોકની આબરૂમાં ભાવ છે એને લઈને ભગવાનમાં ભાવ થાય છે. ભગવાનને લઈને ભગવાનમાં ભાવ થાય ત્યારે સમજ્યા ગણાય. સંતો શું શું કીધું? એને લઈને, એને જ માટે, એને જ જોઈને, એનામાં જ્યારે આપણે ખેંચાઈ જઈએ, બીજું કોઈ કારણ ન હોવું જોઈએ. આને શુદ્ધ પ્રેમ કહેવાય, આને ભગવાનમાં પ્રેમ કહેવાય. બાકી તો કપિલ દેવના પૂજારી જેવું છે. વર્ણિમ ભાવ ગણો થયો એને તો. કેમ વર્ણિ પાસે આવેલું બધું એ લઈ લે છે? વર્ણિને દઈ દેતા હોય તો વર્ણિને જેને દેવું એને દે. કેમ જે લોકોએ તો આવીને વર્ણિના ચરણમાં ભેટ ધર્યું છે ને. એક વાક્ય આગળ કહી દઉં. ક્યાં જઈને અથડા હે, કેટલું એ વ્યાપશે કે કેમનું થશે, ધડાધડી મને ખબર નથી. મોટા મોટા તીર્થસ્થાનોમાં દેવ પધરાવ્યા છે. દેવને લઈને, તીર્થને લઈને, ભગવાન અને સંત ત્યાં રહ્યા હતા, એને લીલા કરી હતી એ મહિમાને કારણે ત્યાં બહુ લોકો આવે છે, બહુ પાવતીઓ ફડાવે છે, બહુ મેવા મીઠાઈ ઘરાણા વસ્ત્ર અલંકાર આ તે બધું ઢગલે ઢગલા થાય છે મોટા ધામમાં. એટલે ત્યાંના રહેનારાને કે બીજા ત્રીજાને દેવ બહુ ચમત્કારી લાગે છે અને દેવમાં બહુ ભાવ થાય છે. આ ઢગલાને લઈને એ મંદિરમાં એક પાયે ન આવતી હોય ને, એક માણસ ન આવતું હોય ને, ત્યાં મૂર્તિ બિરાજીત હોય, ભગવાન જ છે, ભાવ નહીં થાય. કેમ જે મને તમને આ બધા ઢગલામ ભાવ છે, પરમાત્મામાં નથી. અને જોજો, જે મંદિરમાં જાજી સંપત્તિ આવતી હોય તે મંદિરના દેવ જાજા ચમત્કારી ગણાય, ઓછી સંપત્તિ આવતી હોય ઓછા ચમત્કારી. ચમત્કાર તો બધો આ સંપત્તિમાં ને ભોગના મેવા મીઠાઈના ઢગલામાં જ ને, ભગવાનમાં તો નહીં ને. અને ભગવાન આવું બધું લાવે તો ભગવાનમાં બહુ ભાવ થાય. આનો અર્થ સ્પષ્ટ છે, આપણને આવું બધું જે આવે છે ને એમાં ભાવ છે, એને લઈને ભગવાનમાં ભાવ થાય છે. ભગવાનમાં ખરેખર ભાવ નથી, ભગવાનને જાણતાય નથી, એની કોઈ અનુભૂતિ પણ નથી. એક વાત તો હારી છે કે ભગવાનમાં ભાવ થાય છે. ચલો કોઈ પણ કારણે ભાવ થાય છે તો આખીર ભગવાનમાં, અને ભગવાનમાં ભાવ છે એ જીવને તારે છે. તેમ છતાંય ભગવાનને લઈને ભગવાનમાં ભાવ થાય એ શ્રેષ્ઠ છે, અને એમ હોવું જોઈએ. અને એટલે પ્રથમના 70માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે સત્સંગ કેટલાક કરે છે તે કંઈક ને કંઈક સ્વાર્થે સત્સંગ કરે છે, એટલે એનો સ્વાર્થ પૂરો થાય તો સત્સંગ બહુ સરસ મજબૂત થઈ જાય, ને જો સ્વાર્થ પૂરો ન થાય તો સત્સંગ જરા ઢીલો પડી જાય. માટે મહારાજે કહ્યું કે સત્સંગ કરવો અર્થાત ભગવાનને સંતો ભક્તોને માનવા વગેરે જે જે ધાર્મિક બાબતો કરવી તે બધી જ ભગવાન મારા ઉપર રાજી થાય, મારા આત્માનું કલ્યાણ થાય, આટલી જ ભાવના રાખીને કરવું. પણ હું સત્સંગ કરું તો પૈસાવાળો થાવ, સાજો થાવ, આબરૂવાળો થાવ, ઓલું વિઘ્ન વયું જાય, ઓલી તકલીફ મટી જાય, આ તે બીજું ત્રીજું દેહ અને દેહ સંબંધી સંસાર સંબંધી જે કાંઈ આપણે ઈચ્છીને સત્સંગ કરીએ છીએ એ ઠીક નહીં. ભલે એ બાને કરીએ છીએ એટલે સારું જ છે, છતાંય એથી સારું છે ખરું. એને માટે એને ભજીએ. તુમ બિન તુમ મોહે ઓર ન દીજે, એહી વર મેં પાઉં, એહી વર મેં પાઉં, તેરે દ્વાર ખડો ગુણ ગાઉ. તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો. એ ભાવના જેથી ઉદય થાય તેથી એમ લાગે કે સત્સંગ થયો, તેથી એમ લાગે સત્સંગ થયો. આપણે ભગવાનને ભગવાન માટે ભજવાના છે. કોને માટે? ભગવાન માટે. આપણી ભૂલ થાય છે, આપણે ભગવાનને કંઈક બીજી બાબત માટે ભજીએ છીએ. ભગવાનને ભગવાન માટે જેથી ભજીશું તેદી નિષ્કામ ભક્તિ કહેવાશે. આ પૂજારીને નીલકંઠ વર્ણીમાં ભાવ થયો છે પણ મેવા મીઠાઈને લઈને થયો છે, એને વર્ણી માટે વર્ણીમાં ભાવ નથી થયો, મેવા મીઠાઈ માટે વર્ણીમાં ભાવ થયો છે. ઘણું બધું અહીંયા આપણને સમજવા મળ્યું. બહુ ભાવ થયો પણ લોકો આ વર્ણી આગળ જે અર્પણ કરતા હતા એમાંથી પૂજારી શ્રીહરિને તો ફળ ફૂલ જ દેતા, સાંભળ્યું, અને મેવા મીઠાઈ વગેરે બોલો ને પોતે લઈ લેતા. પૂજારી દ્વિજ કુ ભયે ભાવા, નિષદિન પૂજા રહત હે આવા. ભગવાન આગળ બધી પૂજાની સામગ્રીઓ રોજ આવે છે, પૂજારીને નીલકંઠમાં ભાવ થયો. શ્રી હરિ કુફલ ફૂલ હિ દેવે, જો જો જો, શ્રી હરિ કુ ફલ ફૂલ હિ દેવે, આપણા જેવું જ મેવા મીઠાઈ આપે લેવે, જી 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 જી, મેવા મીઠાઈ આપે લેવે, પોતે લઈ લીધું. પછી રહેવાનું નહીં, ઉત્સાહ આવી ગયો, મેવા મીઠાઈ બહુ મળી ને એટલે નીલકંઠ વર્ણીને પગે લાગીને કહે, અરે ઓ વર્ણી, તમે અહીં જ રહેજો, ક્યાંય જાતા નહીં, અમારી દુકાન બરાબર તમારા આવવાથી જામી, કંપની બરાબર રળવા લાગી. કે ક્યાં ભગવાન, ક્યાં લોકના માહિત પદાર્થ, આધ્યાત્મિક માર્ગમાં આવેલા, ભગવાનના મંદિરમાં રહેનારા, ભગવાનની પૂજા કરીને પૂજારી સરનેમ ધરાવનારાને પણ માયા ક્યાં છોડે. ખુદ પરમેશ્વર આવીને ત્યાં બિરાજા છે, પરમેશ્વરને ઓળખતા નથી, અને જે કાંઈ મેવા મીઠાઈ આવે છે એમાં ફસાણેલા છે, અને એને માટે ભગવાનને પ્રાર્થના કરે છે, અહીં રેજો. આપણે કોને માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કોને માટે ભગવાનને ભજીએ છીએ, કોના માટે આ બધું કરીએ છીએ, છે ને સમજવા જેવું. અહીં રેજો, ઓકે, ક્યાંય જાતા નહીં. એ પ્રભુ નીલકંઠજી, સાધુરામ, આવી રહેજો, તમારા ઉપર કપિલદેવ પ્રસન્ન છે. પૂજારી કહે છે, વર્ણી, તમારા ઉપર કપિલદેવ પ્રસન્ન છે, અમારા દેવ. તે પોતે તમારી સેવામાંથી પળય દૂર નથી થતા. જો તમે આવ્યા ત્યારથી દર્શનાર્થીની ભીડ થવા માંડી છો, અને ઘી સાકર વગેરે વગેરેના અપાર સીધા લોકો લાવે છે. કેટલાય દીથી અમે અહીં રહીએ છીએ, પણ આવો ભાવ કોઈ નહીં ક્યારેય અમારામાં અમે જોયો નથી, જે તમારામાં લોકોને થાય છે. તમે તો નિત્ય ફળ ફૂલ જ જમો છો, તમે ક્યાં બીજું કઈ, તું દે તઈ જમે ને, તમે તો ફળ ફૂલ જ જમો છો, બીજી સીધા સામગ્રી અમારે અનુકૂળ છે, કે બીજું બધું મેવા મીઠાઈ ને જે કાંઈ આવે છે અમારે અનુકૂળ છે. તમે આવ્યા તેને હજુ બે માસ નથી થયા, ત્યાં તો અમે ઘણું ધન કમાય આવું બોલીએ, લાગે છે બોળા, તમારા મહિમાને લાભ થઈ ગયો અમને. તીર્થમાં બિરાજિત, ધામમાં બિરાજિત, ભગવાનનો મહિમા, મૂર્તિનો મહિમા, ભગવાને થાપેલા સ્વરૂપોનો મહિમા, એને લઈને લાભ થઈ જાય અમને બધાને, ખૂબ લાભ થઈ જાય આવો બધો. એટલે ભગવાન દૂર જ રહેશે, મેવા મીઠાઈ વગેરે વગેરે દઈ દે અને એ પોતે દૂર રહેશે. અસન બસન કો રહે ન પારા, વર્ણી, દોનું ભર દીને ભંડાર, વસ્ત્રનો અને અનાજનો ભંડાર ભરાઈ ગયો, બે ભંડાર પાર નથી રહ્યો. તબ હરિ તિહાસે ભયે તૈયારી, દેખવું દાસ ભયે નર નારી. ત્યારે ભગવાનને એમ થયું કે અહીં રહેવા જેવું નથી, આવું જ્યાં દેખાય ને ત્યાંથી હરિ હાલતા થાય. તબ હરિ તિહાસે ભયે તૈયારી, ભગવાનને રાખવા છે તો ભગવાનમાં ભાવ રાખો, અને ભગવાનને લઈને જ ભગવાનમાં ભાવ રાખો, બીજી ત્રીજી બાબતને લઈને નહીં. દેહને લઈને, સંસારને લઈને, સંબંધીને લઈને, સંપત્તિને લઈને, પદાર્થને લઈને, બીજી ત્રીજી એવી બધી બાબતોને લઈને એને કારણે ભગવાનને માનીએ, પૂજીએ, ભજન ભાવ રાખીએ, આ ઠીક નથી. ઠીક હોવા છતાં ઠીક નથી, ભગવાનમાં ભાવ છે એટલે ઠીક છે, તેમ છતાંય ઠીક નથી. કેવળ ભગવાનને લઈને ભગવાનમાં ભાવ થાય એ શ્રેષ્ઠ છે, એમ કરવું જોઈએ આપણે, આમ સમજવું જોઈએ, તો ભગવાન આપણી સાથે વશ થઈને રહે. અહીંથી જ ભગવાને તૈયારી કરી. જ્યારે શ્રીહરિ તૈયાર થઈ ગયા, ત્યારે બીજા જે બધા ભાવનાવાળા માણસો હતા, નરનારી, બધા ઉદાસ થઈ ગયા. ભગવાન એમને મનાવી અને કપિલાશ્રમથી નીકળ્યા, વાણમાં બેસી ખાડી ઉતરી ભુવનેશ્વર આવ્યા, અને ત્યાં ત્રણ દિવસ રહ્યા. અને ત્યાંથી જનકપુર આવ્યા અને ત્યાંથી ઇન્દ્રદ્યુમ્ન સરોવર જગન્નાથપુરી પાસે પહોંચ્યા, ત્યાં આવ્યા. વિક્રમ સંવત 1853 માક્ષરવદ એકાદશીના દિવસે જગન્નાથપુરીમાં આવી અને જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રાજીના દર્શન કર્યા. આ ત્રણેય મૂર્તિ કાષ્ટની છે. નિત્ય નિત્ય પૂજારીઓ એને નવા શણગાર કરતા, શ્રીહરિ એનું ધ્યાન ધરતા, એથી પૂજારીને શ્રીહરિમાં ભાવ થયો. રોજ જગન્નાથજીનો થાળ એકવાર શ્રીહરિને આપતા, જમાડતા. મંદિરમાં અખંડ વાજા વાગતા, યાત્રાળુ બહુ આવતા, મહિમાનો કોઈ પાર નહીં. મંદિરમાં ભાગવતની કથા વંચાતી. ભગવાન શ્રીહરિ નિત્ય ભાગવતની કથા શરૂ થાય એના પહેલાં બેસી જતા અને પ્રેમથી સાંભળતા. શ્રીહરિ નિત્ય બે વાર સમુદ્રમાં સ્નાન કરવા જતા જગન્નાથપુરીના દરિયામાં, અને ત્યાં ચંદન તલાવડી છે ત્યાં જઈને કાયમ યોગ સાધતા એકાંત સ્થળમાં, અને જગન્નાથપુરીમાં રહ્યા ત્યાં સુધી અયાચક વ્રત પાળ્યું છે. અજાચક વ્રત 6 માસ હી ધારે, 6 મહિને વાયુ આહાર કર દીન નિવારે, વાયુ આહાર કર દીન નિવારે, વાયુનો આહાર કરીને 6 મહિના વિતાવ્યો. આ ગ્રંથ એવું કે આપણાથી એકાદશી નતા, એણે આપણા માટે આટલું કર્યું, આપણે આપણા માટે હિંમત કરતા. તપ જોગ ધ્યાન કરત બહુ ભાવા,
તપ જોગ ધ્યાન કરત બહુ ભાવા,
કથા કીર્તન સુનને ચાવા,
કથા કીર્તન સુનને ચાવા,
કથા કીર્તન ને સાંભળવામાં બહુ ભાવ છે. મનન તમને શીખવાડે છે કે કથા કીર્તનમાં અતિ તીવ્ર ભાવ રાખો. તપ યોગ ધ્યાનમાં કદાચ તમારે બહુ નિમગ્ન થવાય ન થવાય, પણ કથા કીર્તન ધૂન હાલતા હોય ત્યારે રસતર બતર થઈ જાઓ. કથા કીર્તન સુનને ચાવા,
કથા કીર્તન સુનને ચાવા,
વાયુ આહાર કર દીન નિવારે,
વાયુ આહાર કર દીન નિવારે.
જગત વાર્તાનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવાયની કોઈ આવીને વાતો કરે તો એમને ગમતી નહીં, ભગવાનની વાત જ ગમે, બીજી વાત ગમે નહીં. અને પોતે પણ પરમાત્મા શિવાયના કોઈ સંકલ્પ જ કરતા નહીં, ભગવાનના જ વિચારો, ભગવાનના જ સંકલ્પો હૃદયમાં કરતા. બીજા સંકલ્પો થાય એ ભાવે જ નહીં ને. આમાંથી આપણી ખામી આપણને દેખાય છે કે જે ખરેખર આપણે કરવાનું છે એ અહીંયા ભગવાન વર્તીને આપણને શીખવાડે છે પ્રેક્ટિકલ. પોતાની સર્વે વૃત્તિઓને એક કરી નાશાગ્રે રાખતા સ્થિર, આવી તપશ્ચર્યા, આવો ત્યાગ, આવું ભગવત પ્રેમમય જીવન જોઈને મોટા મોટા યોગીઓ નતમસ્તક થઈ જતા, અહો અહો કરતા, નમી પડતા, એક નજર માટે લાલાયત રહેતા, બે વાત કરવા મળે તો મોટા ભાગ્ય માનતા, આવું અરણીનું જીવન હતું. લોકોમાં ક્યારેક વાર શ્રીહરિની પ્રશંસા થતી, જે નર નારી આ બાલ યોગીને જોવે એટલા બધા આકર્ષિત થઈ જતા હતા, મોહિત થઈ જતા હતા, બધાને એની જ વાતો કરતા એકબીજા. આ હતો પરમાત્મા પ્રગટ પુરુષોત્તમનો પ્રભાવ. આ બધી વાતો ચારેક વાર વિસ્તારને પામતી આગળ વધતી વધતી જગન્નાથપુરી ના રાજા દિવ્ય સિંહ દેવ ને કાને પહોંચી કે આપડા મંદિરમાં કોઈ યોગી આવ્યા છે, આવા કોઈ કે આવા, મેં આવા જોયા, મેં આવા જોયા. હવે રાજા આવ્યા ભગવાન ને દર્શન, આવીને સીધા દંડવટ જ કરવા માંડ્યા. શ્રીહરિએ કહ્યું, રાખો, આવો બિરાજો. પ્રભુ, આપ હંમેશા અહીંયા જગન્નાથપુરીમાં જ રહો. મારી વિનંતી છે, આપ કહો એ વ્યવસ્થા કરો. શ્રીહરિ કે, હવે અમારે જવું છે ઘણા દિવસથી. તો કે, નહીં નહીં નહીં, કાલ તો તમે જશો જ નહીં. કાલે અષાઢ સુદ બીજ છે, અમારો આઈનો પ્રસિદ્ધ ઉત્સવ રથ યાત્રા મહોત્સવ એ કાલે જ છે. અને મારી વિનંતી છે આપને રથયાત્રા મહોત્સવમાં ભાગ લેવાનો. રાજન, એમાં મારું શું કામ છે? અરે, શું બોલ્યા તમે? સબકે મોક્ષ હોવે તત ખેવા, તેહી કારણ હમ કહત હે દેવા. બધા એનો તત્કાલ મોક્ષ થઈ જાય એને માટે હું તમને વિનંતી કરું છું. કેવી રીતે? લાખો માણસ આ રથયાત્રા મહોત્સવમાં આવશે, જેને જેને આપનો યોગ થશે, દર્શન થશે, આપની દ્રષ્ટિ પડશે, એનો મોક્ષ થઈ જાય. દિવ્ય સિંહ કે છે, આયસો જોગ ફેર કવહી આવે. આને મહિમા વાક્ય કહેવાય. કેવું વાક્ય? એસો જોગ ફેર કવહી આવે, અનંત જન્મ એક પલ મેં છૂટાવે. અનંત જન્મ જે આવનારા છે એ બધા જ જન્મના જે કારણરૂપ પાપ છે કે જેને લઈને જન્મ આવે છે, એક પળમાં છોડાવી દેવો આપનો યોગ છે, એ ફરીને ક્યારે આવે? માટે કૃપા કરો. નીલકંઠ વર્ણી રાજાની હામું જોઈ ભગવાનને એમ થયું કે આને કાંઈક મહિમા ચડી ગયો છે. તુમ હો કરતા અકર્તા દોવું. રાજા કે, જગન્નાથપુરી નો રાજા, તમે કરતા ન કરતા બે છો. તુમ હો ભરણ પોષ તે સો, તમે જ બધાનું ભરણ પોષણ કરો છો. તાકો નહી હે ગર્વ મન લેશા, તેમ છતાંય એનો તમને લેશ પણ ગર્વ નથી, વજન નથી, યાદે નથી તમને કે આ બધું હું કરું છું. તપ કરત ઓર હી ઉપદેશ, તમે તપ કરો છો ને એ બીજાને ઉપદેશ દેવા માટે કરો છો કે જેને ભગવાન પામવું હોય, મુમુક્ષુ હોય, એને આમ તપ કરવું જોઈએ. પ્રભુ રીજવ. હે પ્રભુ, આપનો મહિમા આપની કૃપા વિના કોઈને ક્યારેય જણાતો નથી. આપની મારા ઉપર કૃપા થઈ છે, મને આવું બધું આપમાં દેખાય છે. કાંઈક અમારાથી સેવા થઈ ગઈ છે ભગવાનની, સંતની, સાધુની, એટલે અમને આવો મહિમા સમજાય છે. સેવ કરે બિન કૃપા ન હોવે,
સેવ કરે બિન કૃપા ન હોવે.
કૃપા જોતી છે, કૃપા આશીર્વાદ. સેવા કરો, સેવા કરો થાય એટલી. આ તમે બધા વડોદરા વાળા બીજા ત્રીજા આ બધા સેવા કરો છો, આ બધી સેવા છે.
સેવ કરે બિન કૃપા ન હોવે, સેવ કરે બિન કૃપા ન હોવે. અંતર તપાસી કે જબ હી જોવે, અંતર તપાસી કે જબ હી જોવે. ખપ બિન સેવા ન બની આવે,
બોલો.
તપ નો હોય તો સેવા ના થાય. હવે બહુ સરસ કે છે,
રોગ બિન ના ખપ ઉપજાવે,
રોગ
થાય જો જન્મ મરણના દુઃખો છે એની પીડા હોય તો એ પીડા ટાળવા માટે ભગવાનની જરૂર પડે. ખપ થાય, ખપ રોગ, જન્મ મરણનો જે રોગ છે એનાથી માણસ જ્યારે પીડાય છે ત્યારે એને પરમેશ્વરને પામવાનો ખપ થાય છે, અને જ્યારે ખપ થાય છે ત્યારે સેવા કરે છે, અને સેવા કરે છે ત્યારે કૃપા થાય છે, અને કૃપા થાય છે ત્યારે ભગવાન ઓળખાય છે, મહિમા થાય છે. ભગવાન કૃપા કરીને પોતે જ પોતાનો મહિમા સમજાવે છે.
ખપ બિન સેવા ન બની આવે,
ખપ બિન સેવા ન બની આવે,
રોગ બિન નહી ખપ ઉપજાવે,
રોગ બિન નહી ખપ ઉપજાવે,
અંતર તપાસી કે જબ હી જોવે,
જો અંદર જ્યારે તપાસી વિચારે ત્યારે ખબર પડે છે.
જોવે
સેવ કરે બિન કૃપા ન હોવે,
સેવ કરે બિન કૃપા ન હોવે,
કૃપા ન હોવે,
કૃપા ન હોવે.
માટે આપણે સેવા કરવી, સેવામાં આળસ ન રાખવી, દિલથી કરવી, દોડી દોડીને કરવી, તન મન ધનથી જે અનુકૂળતા હોય એનાથી કરી લેવી. જગન્નાથપુરીનો રાજા એમ કહે છે કે હે વર્ણી, મેરો ઉદ્ધાર કરન હિત આય, આપ મારો ઉદ્ધાર કરવા આવ્યા છો. યા મેં હેતુ ઓર કછું ન રહે, હું બીજો હેતુ સમજતો નથી, તમે અહીંયા આવ્યા છો એ માત્ર મારો ઉદ્ધાર કરવા આવ્યા, અરે મારે માટે આવ્યા છો. આખી વાત બદલાઈ જાય. બધાને માટે ભગવાન આવ્યા છે એમ વિચારીએ તો એ વાત અલગ થઈ જાય, ને તમે મારે માટે આવ્યા છો આખી વાત અલગ થઈ જાય, આખી વાત અલગ થઈ. ભજન સ્વામીને એવી આદત હતી, મારે માટે, મારે માટે મારો ના થાય. અમુક જગ્યાએ બ્રોડ ન થવાય, નેરો રહેવાય. આ અમુક જગ્યાએ વિશાળ થવું,
તુમ કહો તૈસે મેં કરી હું, યા મેં પીછે પાવન ધરી હું, તમે કો એમ કરીશ, એમાં પાછો પગ નહીં ધરું કેશ. આવું કીધું, પણ તમારે રથયાત્રામાં આવવું પડશે. શ્રી હરિને એમ થયું કે આ મોટી મોટી વાતો કરે છે, આ લોકોને આવી બધી ટેવ હોય, કંઈક પરીક્ષા કરી આમાં લખી નથી, પણ પરીક્ષામાં એ રાજા પાસ થયો. પછી ભગવાને એનો સ્વીકાર કર્યો, પોતાનો શિષ્ય કર્યો, અને પછી પ્રભુ એવા રાજી થયા તે એના કાનમાં શ્રીકૃષ્ણનો મંત્ર આપ્યો, ને પછી ધ્યાનમાં બેસાડ્યા, અને જ્યારે એ ધ્યાનમાં બેઠા ત્યારે એના અંતરમાં બ્રહ્માંડ ભરાઈ જાય એવો દિવ્ય પ્રકાશ પ્રભુએ દેખાડ્યો, અને એ પ્રકાશમાં આ વર્ણી જગન્નાથજીનો અવતાર છે એવા દિવ્ય એને દર્શન કરાવ્યા. આમ રાજાનો બેડો પાર કરી દીધો. બોલો, ધ્યાન સે ઉઠત વાર નૃપતિ સો બોલત ભયે હું,
ધ્યાનમાંથી ઉભા થઈને રાજા બોલ્યા,
ધન ધન જગ આધાર, હે ધન ધન જગ આધાર, ઈહા ઉહા સબ એક રહેવું, ઈહા ઉહા આઈ ત્યાં, તમે એક જ છો, તમે એક જ છો, ઈહા
उहां सब एक रहे। त्यारे श्री हरिए कह्यु, आ तमारा माटे छे, कोईन कहेशो नहीं, माण्या करो, मत बोलो। हवे एने हृदयमां ભોગીવા કરો, કોઈક સારું સપનું, કોઈક સારી વાત, કોઈ પ્રભુની અંદરની પ્રેરણા અનુભૂતિ પોતા માટે હોય, એ વહેંચવાની ચીજ ના હોય, માણવાની ચીજ હોય। પણ ભોળા ભગતને બિચારાને ઉપસ વાહારું મૂંગું ન રહેવાય, મૂંગું બોલી જવાય, થોડો બધાને હારો લાગવા હારું વાતું કર્યા કરે, ત્યારે ભગવાનને એમ થાય ભગત ભોળો છે, પાકો ભગત નહીં, મેં માત્ર એના માટે જે આપ્યું હતું એ એણે બધાને વેચી દીધું, અને એ પણ બીજાના કલ્યાણ માટે જ વેચ્યું હોય તો હજી ભગવાન રાજી થાય। ડાયો દેખાવા, પ્રેમી દેખાવા, ભક્ત દેખાવા, હારો દેખાવા, મોટો થવા, મહિમા પોતાનો બધાને માથામાં નાખવા વેચ્યું, ઝેર થઈ ગયું। ભગવાને આપ્યું તું દયા કરીને, પણ ઝેર થઈ ગયું। જગન્નાથપુરીના રાજાને ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી રૂપે એમ કહે છે, મેં તમને જે મારો અનુભવ કરાવ્યો કે હું જ સર્વત્ર છું, એ વાત તમે તમારા દિલમાં રાખો અને માણ્યા કરો, કોઈને કહેશો નહીં। આપ તર્યા તો જગત તરી ગયું સમજો રાજા, આવું કીધું એને, આપ તર્યા તો જગત તરી ગયું સમજો, કોઈને તારવા હારું બહુ ડાપણ ન કરતા, ખુદ તરો, તમને તરતા જોઈને બીજા તરતા શીખી જાય। આવો અનેક વેદ ઉપદેશ આપ્યો, એનાથી રાજામાં બહુ સરસ વિવેક આવ્યો, અને પછી પાખંડીઓ જે ત્યાં હતા ને બધા ગુરુઓ, રાજાએ એનો ત્યાગ કર્યો, ઓળખી ગયા। રાજાએ બધા પાખંડીઓને એકવાર સદાવ્રત આપી બધાને વિદાય કર્યા, તેથી એ બધા હજારો વૈરાગીઓ બાવાઓ ભૂખે મરવા લાગ્યા। પછી તે બધા વૈરાગીઓએ ઇન્દ્રદ્યુમ્ન સરોવરે જઈને પડાવ નાખ્યો ભાઈ। સંવત 1854 અષાઢ સુદ બીજ તારીખ 26/6/1797 ને સોમવારે ભગવાન સ્વામિનારાયણ જગન્નાથપુરીમાં જે રથયાત્રા નીકળી એમાં ઉપસ્થિત હતા। તે દિવસે રાજાએ ખુદે પોતે વર્ણીની પૂજા કરી અને વર્ણીને એમ કહ્યું કે આ જગન્નાથ પ્રભુનો રથ છે, આ બળદેવજીનો રથ છે, આ બેન સુભદ્રાનો રથ છે, એમાં આપે મુખ્ય રથ જે જગન્નાથજીનો છે એમાં બિરાજવાનું છે અને એ રથ હું ખેંચું છું। જગન્નાથપુરીનો રાજા રથ ખેંચે છે। ભગવાન શ્રીહરિને જગન્નાથજી જે રથમાં બિરાજિત છે એ રથમાં બેસાડ્યા અને શસ્ત્ર સજ્જ સેના યુક્ત રથ યાત્રા નિયમ પ્રમાણે નીકળી, અને રાજા વગેરે બધા ખેંચતા હતા। જગન્નાથપુરીથી જનકપુર 3 કિલોમીટર થાય, રથયાત્રા જગન્નાથપુરીથી જનકપુર જાય છે। ભગવાન શ્રીહરિ રથમાં બેસીને બધાને દર્શન આપે છે અને બધાની મનોવૃત્તિને પોતાના સ્વરૂપમાં ખેંચે છે, કંઈકના કલ્યાણ થઈ ગયા। રથયાત્રા જનકપુર પહોંચે છે, નિયમ પ્રમાણે ત્યાં 3 દિવસ રથયાત્રા રોકાય છે, ત્યાંની શોભાનો તો પાર નથી। રથયાત્રા રોકાણી, એની નજીકમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે, શ્રી હરિ તો ઇન્દ્રદ્યુમ્ન સરોવરે જેને સ્નાન કરે, યોગ ક્રિયા કરે, ધ્યાન કરે, તપ કરે, ત્યાં અપાર વિવિધ પાખંડીઓ બધા આવીને પડાવ નાખીને પડ્યા છે, એ આગળ વાત આવી। અધર્મી વૈરાગીઓ ધર્મનિષ્ઠ ભ્યાગતને મારતા, સંતો સારા હોય એને હેરાન કરતા, હેરાન કરીને એની સેવા કરાવતા, એ પગદર વગેરે વગેરે, જેલમાં માથા ભરે હોય ને એ બીજાને હેરાન કરે એવું। હવે એક કોઈ ધર્મનિષ્ઠ સંત ભ્યાગતને આ બધા બાવાએ ખૂબ હેરાન કર્યા, એટલે એ સાધુ ત્રાસીને શ્રીહરિ જ્યાં ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર તપ ભજન કરતા હતા ત્યાં આવીને કહેવા લાગ્યા, કરે એવો રાજાના ગુરુ વર્ણિરાજ, એને એવી ખબર કે રાજા આને બહુ માને છે, જગન્નાથજીના રથમાં અમને બેહાડ્યા હતા અને રાજા ખુદ ખેંચતા હતા, તમે રાજાના ગુરુ છો, મારી વાત સાંભળો,
આ બધા શસ્ત્ર બદ્ધ વૈરાગીઓ મને કાયમ હેરાન કરે છે. આ બધા પાખંડીઓ છે, આ વૈરાગીના વેશમાં બધા રાગી છે. આના અપલખણ હું તમને હું કહું, કીધા જેવા નથી. શ્રી હરિ આ બધી વાત સાંભળી અને એને એમ કહ્યું, પરમેશ્વરનું સ્મરણ કરો સાધુરામ, ધીરજ રાખો, તમારી રક્ષા ભગવાન જરૂર કરશે, પણ તમારો ધર્મ છે સહન કરવું. ગાલી તાડન કરે કુમતી જેવું, સંત કો સહન કરના તેવું, હિત કો ચિતવન કરના તાકો. એનું હિત થાય એવું તમારે ચિંતન કરવું. બુરો ન કબુ ઈચ્છના વાંકો, એનું ક્યારે બુરું ન ઈચ્છું. સહન સો સંત કો રાહ, અસહન ગુન હે અસુર કો. સહન કરવું એ સંતનો માર્ગ છે, સહન ન કરવું એ અસુરનો માર્ગ છે. રહેનો સદા ઉત્સાહ, ઉત્સાહ ને આનંદમાં રહેવું. અપનો ચિતવો ન હોત કશો. સાધુ રામ, આપણું ઈચ્છું ચિંતવું કાંઈ થતું નથી. આનંદમાં ભગવાનની ભક્તિ કરો, ભગવાન તમારી રક્ષા કરશે. પછી રથયાત્રા 3 દિવસ જનકપુરમાં રોકાઈને પાછી ઉપડી. રાજા ને રથ બધું જનકપુરથી ચાલ્યું જગન્નાથપુરી. બધાએ જગન્નાથપુરી ગયા. શ્રીહરિ તપ કરવા ઇન્દ્રદ્યુમ્ન સરોવરે છે. શ્રીહરિનું તપ જોઈ શુભમતી વાળાને ભાવ થયો. અધર્મી બધા બળવા લાગ્યા. મહારાજ હવે ઇન્દ્રદ્યુમ્ન સરોવરે તપ કરે છે. આ બધું એને હમુનમું કરવું છે એટલે રોકાણા છે. હવે શ્રીહરિને હેરાન કરવા માટે ત્યાંના આસુરી લોકોએ સ્ટાર્ટિંગ કર્યું. ભાઈ બીજા લોકો આ લોકોને વાર્તા હતા કે ભાઈ આ વર્ણીય તમારું કઈ બગાડ્યું નથી, તમે આને શું કામ હેરામ કરો હતા કે અહીં આવીને મોટો ભગતડો, મોટો સંત થઈ ગયો છે, બહુ તપ કરે છે, ઉપવાસ કરે છે, બધા લોકો એને જ મોટો માને છે, એને જ નમે છે, વસ્તુ પદાર્થ બધા એને જ આપે છે, ને અમારી પાસે કોઈ આવતું નથી, ને અમારામાં કોઈ આકર્ષાતું નથી. આને આવીને તો બધા માણસો વાળ લીધા, એને દાજ ચડેશ. શિયરી બેઠા હતા ને ત્યાં એક જણા કે ઉભો થાય, અહીં તો હું કાંઈ માળા ફેરવા બેહું. નીલકરવાણી કે તમે બે આ ખાજાને ઉભા રહ્યા હતા, બીજો આવ્યો અહીં તો મારે ઉભો રહેવાની જગ્યા. વર્ણી કે તમે ઉભા રહ્યા. ઝઘડાના કારણ જો આવા બધા દુર્જનો જ્યારે શ્રીહરિને હેરાન કરતા ત્યારે સજ્જનો એને રોકતા. છતાં તે અધર્મી લોકો હેરાન ગતિના દુર્વચનો અપશબ્દો બોલી બોલીને શ્રીહરિને પીડવા લાગ્યા. પણ ભગવાન તો સદાય આનંદમાં રહી મસ્ત રહેતા. કહું કહું બુરો ન ઈચ્છે, કોઈનું બુરું ઈચ્છતા નહીં. હરિ ધીરજ ધારી રહ્યા છે, પણ હરિનું કાળચક્ર છે ને એનાથી આ બધું સહન ન થયું એટલે એ અસુર સેનામાં ખાઈ બીક્યું કાળચક્ર, અને અંદરો અંદર વિરોધ થયો, અને સામે સામે શસ્ત્ર લઈને ઉઠ્યા અને ધડાધડી બોલી એક બાજુ આ ને એક બાજુ બે પક્ષ થઈ ગયા, તૂટી પડ્યા. શ્રીહરિ તો બહુ દયાળુ છે, પણ આ તો બધા અંદરો અંદર લડાઈ કરીને માંડ્યા એકબીજાને મારવા. ભયંકર બોલાચાલી પહેલા થઈને પછી મોટા લઠ્ઠા લીધા, મારા મારીને કાપા કાપી. બહુ ઝઘડો થયો, બહુ મોટું યુદ્ધ ફાટી નીકળ્યું. એનું બહુ મોટું વર્ણન છે. એક રાતમાં 10,000 માણસ મર્યા હતા. જેવી તેવી લડાઈ નહીં, આ બધા એમાં જ તૈયાર થયેલા. સમજ્યા? બીજું કામ ઓછું ફાવતું હતું. ગયેલી નદી ચાલી કેસ. આવું બધું જોઈને શ્રીહરિ તો રામ રામ કરવા માંડ્યા. કેટલા મર્યા તે લેખે પાર આવે તેમ નથી, ગણે પાર ન આવે ભાઈ. એમાં જે વૈરાગી સંતને શ્રીહરિ ઉપર ભાવ હતો ને જેને જેને, એ મરી ગયા, પણ એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. અને જેને દ્વેષ હતો એ બધા અસુરો ક્યાંક જીનમાં. ત્યાં પાખંડીઓના અધર્મનું મોટું વર્ણન કર્યું છે. આપણે તો સાર સાર લીધે જઈએ છીએ. આવું બધું કર્યું. શ્રીહરિ ઇન્દ્રદ્યુમ્ન સરોવરથી તે સમયે ચાલતા થયા. પછીથી દક્ષિણ ભારતની યાત્રા કરવાનો પરમાત્માએ સંકલ્પ કર્યો. આદિકુરમાં આવ્યા, ત્યાંથી માનસપુર આવ્યા. અહીંનો રાજા સત્રધર્મા છે, બહુ ભાવિક છે, સાધુ સંતને બહુ માનતો હતો. વર્ણીને જોઈને રાજી થયો અને મહેલમાં ઉતરવા આગ્રહ કર્યો. ત્યારે નીલકંઠજી કે હું મહેલમાં નથી ઉતરતો, આ નદીની કાંઠે બહાર અહીં ઉતરીશ એકાંતમાં, મને અહીં સારું ફાવશે. પછી શ્રીહરિ એકાંતમાં ત્યાં ઉતર્યા. રાજા અને રાજાના ચાકરો શ્રીહરિની પ્રેમથી સેવા કરતા. હવે જગન્નાથપુરીમાં આવો મોટો યુદ્ધ ફાટી નીકળ્યું તો કેટલાક અસુરો ત્યાંથી ભયના માર્યા ભાગીને આજુબાજુમાં બીજે ત્રીજે જતા રહ્યા હતા. એમાંના કેટલાક અહીં આવેલા, એમાંના કોકે આમને ઓળખી લીધા કે આપણા બધાનો નાશ કરનાર આવડો આ મળ્યો. આ બધા ભેગા થઈ ગયા કે લાગમાં આવ્યો છે, આજ રાતે મારી નાખો. નીલકંઠ વર્ણી તો એકાંત જગ્યામાં બેઠા છે. એણે બધાએ દિવસે જ પ્લાન કર્યો છે. શેર શેરના પાણા ગોત્યા, અહીંયા પાણા બહુ હતા. કોઈ બે મણને ત્રણ મણના ઢગલા કરી રાખ્યા કે આ મારો ઢગલો, બહબહાટી બોલાવી રાતે. રાત પડીને અંધારું થઈને બધાએ જે પાણા માર્યા છે નીલકંઠ વર્ણી તરફ, હવાર સુધી માર્યા સાહેબ. કેટલી બધી દાજ પણ એક પથ્થર પણ શ્રી હરિને અડ્યો ને, એક પથ્થર પણ. ફરતો પથ્થરનો એવડો ઢગલો થઈ ગયો કે અંદર નીલકંઠ વર્ણી ન દેખાય. તમે દૂરથી જુઓ ને તો પથ્થરનો ઢગલો દેખાય, પણ એની વચ્ચે નીલકંઠજી બિરાજે છે. આવું બધું થયું. હવાર થઈને અસુરોએ જ્યારે જોયું ત્યારે એને આશ્ચર્ય થયું કે આને તો એક પથ્થર અડ્યો જ નથી. અરે તમારી ભલી થાય, હવે તો આને આપણે હાથે મારો, કે પથ્થરનું કામ નહીં આને મારવા. પછી મારા બધા હથિયાર લઈને આવ્યા. આ બાજુ કોઈકે રાજાને ખબર આપી કે ઓલા બ્રહ્મચારી તમે જેને પૂજ્યા એને બધા મારવા તૈયાર થઈ, એટલે રાજા તરત ત્યાં આવ્યો તાબડતોબ. હો અને અસુરોને કીધું કે શું આને બગાડ્યું તમારું, તો તમારે આમાં ડબડબ કરવું નહીં, આ અમારો અંદરનો મામલો છે. રાજા કે વાહ. પછી રાજાને એમ થયું કે આવાને છે ને માર્યા ભલા. પોતાની સેનાને હુકમ કર્યો, ત્યાં બહુ અસુરોને માર્યા, કેટલાક ભાગી ગયા. પછી રાજા વર્ણીને શરણે થયા, હાથ જોડીને વિનંતી કરી. ભગવાન શ્રીહરિમાં એને બહુ ભાવ થયો. શ્રીહરિ આવી રીતે અધર્મના ભારને ધરતી ઉપરથી ઉતારતા, જે જે સારા જીવ હતા એમનું કલ્યાણ કરતા, અપાર પ્રતાપ દેખાડતા. માનસપુરના રાજાને અભયદાન આપી વર્ણી ત્યાંથી ચાલવા તૈયાર થયા ત્યારે રાજાએ દંડવટ કરી અને એવું કહ્યું કે હે પ્રભુ, અહીંયા રોકાવ એવી મારી ભાવના છે. ભગવાન શ્રીહરિ કહે છે કે અમારે હવે વધારે રોકાવું નથી. ત્યારે રાજાએ કહ્યું, પ્રભુ અંતકાળે તેડવા આવજો, આવી પ્રાર્થના કરી. પછી શ્રીહરિની અપાર પૂજા કરી અને પછી પોતાની સવારી બોલાવી અને શ્રીહરિને હાથી પર બેસાડ્યા અને પોતે ચમર ઢોળવા રાજા બેઠો સત્રધરમાં. અને રાજદરબારમાં મણિમય મંદિરમાં શ્રીહરિને પધરાવ્યા, ત્યાંથી લઈ જઈને. અને રાણીએ શ્રીહરિને સુવર્ણ પુષ્પથી વધાવી અને કંઠમાં હાર પહેરાવ્યો અને ચાંદલો કર્યો. આખો રાજપરિવાર શ્રીહરિને શરણે થયો, પ્રાર્થના કરી કે તમારા વિના બીજો ઘાટ ન થાય અને અંતકાળે તેડવા આવજો. ભગવાન શ્રીહરિએ એમને વરદાન આપ્યું અને વળી પાછા હાથીએ બેઠા અને સવારી બજારે નીકળી શહેરમાં ફર્યા અને બધાને પૂરમાં દર્શન આપ્યા અને પછી પૂર બહાર આવ્યા. અને મહારાજ કહે છે કે હવે અમારે જવું છે. રાજા કે હજી હું વળાવવા આવું. પાંચ કોશ લગી રાજા વળાવ્યા આવ્યા અને પછી શ્રીહરિ હાથી ઉભો રખાયો. હાથી ઉપરથી પ્રભુ ઉતર્યા અને રાજાને કહ્યું કે હવે તમે બધા પાછા વળો. અને શ્રીહરિ પછી ઉઘાડા પગે વેંકટાદ્રી તરફ રવાના થયા. ભગવાન આયલા આયલા કેવા કે જાણે ધનુષમાંથી તીર છૂટ્યું હોય. હો રાજા એ મૂર્તિ એ હાલ છટા જોઈ જ રહ્યો. આગળ જતા વાટમાં ભાગવત ભણેલો એક સાધુ મળ્યો, એનું નામ શિવકરામ. નીલકંઠ વર્ણીની બે ભેગા થયા એટલે ઓળખાણ થઈ ગઈ. આ શિવકરામ સાધુ પહેલા અયોધ્યામાં જન્મસ્થાનકના મંદિરમાં આવેલો રહેતો હતો. નાના એવા ઘનશ્યામ ત્યાં જતા ત્યારે થોડો ભેટો થઈ ગયેલો, આમ ઓળખતો હતો, તેથી પરસ્પર પરિચય થયો. સેવક રામે વાત કરી, ઓ ઘનશ્યામ બાબુ, आप घर छोड़ के निकल गए, आपको पता नहीं है तुम्हारे पीछे क्या क्या हो रहा है, तुम्हारा भाई सब रड़ते राम प्रताप भाई ની વાત કર્યા કરે અને કે તમારે ઘર છોડ્યા ને 5 વર્ષ થઈ ગયા, હજી તમારા ભાઈઓ તમને હંભારીને રડે છો, મને ખબર છે. તમે તો એક વાર પણ પ્રીતિ કરતા નથી, પ્રીતિ તોડી તોડી પછી ક્યારેય મળ્યા નહીં. અમે મોટા મોટા તમારા કરતા હારા હારા ત્યાગી ઘણા જોયા છો વરણી, પણ આવી રીતે અમે ક્યાંય સાંભળી નથી. આમ હાવ એટલું બધું ત્યાગ બાગ રાખીને શું કામ છે? ત્યારે શ્રીહરિએ હસીને કહ્યું, સેવકરામ, જે ત્યાગી પૂર્વાશ્રમના સંબંધી સાથે સંબંધ રાખે કે એને હંભારી હંભારી કરે એને જરૂર બંધન થાય, આવું બોલ્યા. અને તમે મને એની સ્મૃતિ કરાવ્યા કરો છો માટે તમારે મારે નહીં બને, હું હવે એકલો જ ફરીશ. રામ રામ. આમ શ્રીહરિએ સેવકરામનો ત્યાગ કર્યો એટલે સેવકરામને પેટમાં ફાળ પડીને રોવા માંડ્યો, તોય શ્રીહરિએ એને બોલાવ્યો નહીં. તેથી એને બહુ ભય લાગ્યો, આમ તો હાજા માંજા જેવો હોય છે મને લાગે, એમ એને ભારે ઝાડા થઈ ગયા, બીકમાં ને બીકમાં પેટ છૂટી ગયું, પછી માંદો પડી ગયો, પછી તો રોગ વધી ગયો, લોહીખંડ પેટ બેહાણું થઈ ગયું. નકરો ઝાડા વાટે બગાડ નીકળે ને એમાં લોહી નીકળે. એની હારે રહેનારા હતા એને આવી દશા જોઈને મદદ કરવી જોઈએ એને બદલે એનો ત્યાગ કરી દીધો, એટલે સેવકરામ બહુ રોવા માંડ્યો, કૃપા કરીને મારી હારે રહ્યો, મને કાંઈક મદદ કરો. ત્યારે શ્રીહરિએ કહ્યું, જો સાંભળી લો, ભગવાન સિવાય બીજી વાત તમે કરો જ નહીં તો તમારી હારે રહો, તમે સાધુ છો, તમારે ભગવાન સિવાય વાત કરાય જ નહીં. બોલો, નિયમ લ્યો છો કે ભગવાન સિવાય વાત નહીં કરું? પછી સેવકરામે નિયમ લીધો, એને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું, હાલી એક એમ તો હતો નહીં. ત્યાં આગળ જતા કેળાની વાડી આવી, એક મોટો વડલો હતો, એમાં 1000 ભૂત રહેતા હતા. ભગવાને એ કેળાના પાંદડા કાપીને હાથે ઊંચી પથારી કરી આ ભાઈને હુવાડ્યા, ઘડીક થઈને પથારી ભરી મૂક્યા. નીલકંઠ વર્ણી આ બધું ધોતા હતા અને પોતે વસ્તીમાં જતા ભિક્ષા માંગતા, ભિક્ષા મળે તો જમતા નહીં, પ્રભુ ભૂખ્યા રહેતા. અને એ પોતે તેની પાસે 1000 હોનામરો હતી, પોતાના પૈસા આપીને ગામમાંથી ઘી ખાંડને સાકર હારું હારું બધું મગાવીને નીલકંઠ વર્ણી આગળ રસોઈ કરાવીને ભાઈ જમતા. પણ કોઈ દી નીલકંઠ વર્ણીને એમ ન કે અમ ભેળા તમે જમો, લ્યો આવો હતો પાછો. હશે હાજો થયો, મણ એકનું પોટલું નીલકંઠને માથે મૂક્યું અને કે હાલો હાલી, પોતે આમ માળા લઈને ફરે. આવા એના લખણ જોયા તા નીલકંઠ વર્ણીને એમ થયું કે આની ભેગું રહેવાય નહી. તાકી અતિ ક્રુદ્ધકની જાની, ત્યાગતે હિ દિન નિર્દય માની. એને અતિ કૃતજ્ઞની જાણી, નિર્દય જાણીને નીલકંઠ વર્ણી એનો ત્યાગ કરી દીધો. હરિકો સહજ સ્વભાવ એસા, બોજ નામ ન કશું રખાવા, બોજ ભાર નામે તો મહારાજ કાંઈ નહોત રાખતા. સેવકરામનો ત્યાગ કરી શ્રીહરિ વેંકટાદ્રી આવ્યા અને ત્યાં દર્શન કરી 5 દિવસ રહ્યા. ત્યાંથી શિવ કાંચી અને વિષ્ણુ કાંચી આવ્યા, ત્યાં થોડા દિવસ રોકાયા. બંને સ્થળે સારી સભા અને સત્સંગ કર્યો, પ્રશ્નોત્તર કર્યા અને એના મતનો જે સાર હતો એ શ્રીહરિએ સ્વીકાર કર્યો. ત્યાંથી શ્રીરંગ ક્ષેત્ર આવ્યા, શ્રીરંગનાથજીના દર્શન કર્યા, ફૂલવાડીમાં ઉતર્યા. ત્યાંના રાજાએ શ્રીહરિને પ્રસન્નતાથી રાખ્યા. શ્રીહરિ 2 માસ ત્યાં રહ્યા શ્રીરંગ ક્ષેત્રમાં. ત્યાં અપાર કુકર્મીઓને ભગવાને જીતી લીધા, એમાં પહી ગયેલા અધર્મનો નાશ કરાવ્યો અને ધર્મનો ડંકો વગાડ્યો. પછી શ્રીહરિ શ્રીરંગ ક્ષેત્રથી મલબાર દેશ આવ્યા. ત્યાં ચારે બાજુ પર્વતમાં લવિંગ, સોપારી, એલચી વગેરેના ખેતરો, તેજાનાનો પુષ્કળ પાક થાય એવી સુંદર કુદરતી જગ્યા અને ભવ્ય વાતાવરણ. શ્રીહરિએ મલબારથી દૂર સિંહલદીપ જોયો, એટલે લંકા જોઈ. મલબારમાં એક ટંગા મનુષ્યની જાતિને અશ્વમુખ જાતિ, અશ્વમુખ જાતિ એટલે ઓલા કિન્નરો જેવી, એક ટંગાની કંઈ ખબર નથી, એવું બધું જોયું. મલબારમાં શ્રીહરિ 4 માસ રોકાયા. ત્યાંના રાજાને દર્શન દીધા, રાજાને સુખ આપ્યું, રાજા નિત્ય નવા મેવા જમાડતા. શ્રીહરિને આ દેશમાં રહેવાનું જરા મન થઈ ગયું, આવો દેશ જોયો ને, પછી શ્રીહરિએ વિચાર્યું, હવે અહીં જાજા મુમુક્ષુ નહીં, આમ દેશ હોના જેવો, પણ જે મારે ભક્તિ કરાવવી છે, કલ્યાણ કરવું છે, એ ત્યાં કોઈ છે નહીં. જ્ઞાનથી એ બધી ભાવના ઉડાડી દીધી અને શ્રીહરિ ત્યાંથી ચાલવા તૈયાર થઈ ગયા. ભાવિક રાજા શ્રીહરિ પ્રત્યે આદર ભક્તિવાળા હતા. તેણે શ્રીહરિને કહ્યું, કૃપા કરો, મારો સ્વીકાર કરો. મેરો યહ સબ રાજ, મેરો યહ સબ કુટુંબ હી, ધન સંપત ગજબાજ, તુમકુ અબ મેં દેત સબુ. આ બધું મારું તમને અર્પણ કરું છું. તુમ બિન જીએ ન જીએ એસે, તુમ બિન ખાયે ન ખાયે તૈસે, તુમ બિન મોલ લગત મસાના, સુખ લગત સબ સુલી સમાના. હે વર્ણી રાજ, તમારા વિના જીવાય ન જીવા જેવું, અને તમારા વિના ખાધું તે ન ખાધા જેવું, અને તમારા વિના આ બધા મહેલો છે એ મશાન જેવા છે, અને તમારા વિનાનું સુખ તો મને સુળી જેવું લાગે છે. આટલું બધું એ મલબારના રાજાને ભગવાન શ્રીહરિમાં હેત થઈ ગયું. શ્રીહરિએ કહ્યું, અમે અહીં રોકાવા નહીં આવ્યા, રજા આપો. પછી રાજાએ રજા આપી. હાથી ઉપર બેસાડીને પહેલા નગર યાત્રા કાઢી, બંને પોતાના કુંવરને ચામર કરવા બેસાડ્યા. અને એ સમયે ભગવાન શ્રીહરિનો આખો ફૂલનો શણગાર એ લોકોએ કરીને પહેરાવ્યો હતો, અને વરણી ફૂલનો શણગાર પહેરીને હાથીએ બેઠા છે.
મૂર્તિ ફૂલ મય સોહત ભારી,
મૂર્તિ ફૂલ મય સોહત ભારી,
ફૂલ મય હાથી ભયે તહેવારી,
ફૂલ મય
ધ્યાન ધરીએ
ભયે તહેવારી,
મૂર્તિ ફૂલ મય સોહત ભારી,
મૂર્તિ ફૂલ મય સોહત ભારી,
ફૂલ મય હાથી ભયે તહેવારી,
સબ
જન કો હરિ દેવત હારા,
સબ જન કો હરિ દેવત હારા,
ફૂલ મય તોરણ ભય અસવારા,
ફૂલ મય તોરણ ભય અસવારા,
ફૂલ મય તોરણ, ફૂલ મય તોરણ, ફૂલ મય હાથી, ફૂલ મય હાથી,
બધું ફૂલમય ફૂલમય થઈ ગયું. આ તો ભાઈ મલબાર છે, બધા ફૂલડા બહુ થતા હશે, પણ આપણને દર્શન થઈ ગયા. રાજાએ શ્રીહરિને કહ્યું, રડી રડીને પ્રાર્થના કરી, હો અશરણ શરણ હે નામ તુમારા, તુમ બિન કૌ ન શરણ હમારા, સામર્થિ જાની તવ લીને શરના, સો અબ ન તુમ હી વિસરના. હે અશરણ શરણ, અમે તમારું શરણું લીધું છે, એ પણ સામર્થિ જોઈને લીધું છે. હવે એક વિનંતી છે, હવે તમે જ અમને ભૂલતા નહીં.
સો અબન તુમ હી બિસરના,
અમે તો જીવ છીએ બાપા, ભૂલી જાઈ પણ તમે ન ભૂલતા.
બિસરન જાજો મેરે મી,
ભૂલી ના જા. નાડી પ્રાણ તવ હાથ, અનંત અનંત બ્રહ્માંડ કે, કહત નામી માથ તવ ચરણ બિન ન ઓર ગતિ. અનંત કોટી બ્રહ્માંડ નાડી પ્રાણ તમારા હાથમાં છે. બે હાથ જોડી માથું નમાવીને કહું છું કે તમારા ચરણ વિના અમારી કોઈ ગતિ જ નથી. ત્યારે મહારાજ હસ્યા, આવું કીધું ને, થોડું હસ્યા વર્ણી, અને રાજાની છાતીમાં ચરણારવિંદ આપ્યા અને કહ્યું કે આ ચરણારવિંદની સેવા કરતા રહેજો. આટલું જ બોલ્યા, અને પછી તરત શ્રીહરિએ વિદાય લીધી અને દરિયા કિનારે આવ્યા. સમુદ્ર તટે મોટા મોટા જહાજ જોયા, કેટલાક જહાજ સમુદ્રને કિનારે નાંગળેલા હતા, દોરડા નાખીને બાંધેલા, એ જોયા. મહારાજ એમાં ક્યારેક ધ્યાન કરવા બેઠા, પાર્કિંગ થઈ ગયેલા હોય ને વહાણ, મોટા મોટા જહાજ, હાથ હાથ મારના જહાજ હતા. હા, ગ્રંથકાર લખે છે ક્યારેક ક્યારેક તો દરિયામાં મહારાજ આમ જતા હતા, ઘણા કિલોમીટર સુધી આમ ઊંડે જહાજ ઉભો ત્યાં સુધી જાય, પાછા પાછા આવે, આવું બધું લીલા કરતા. ગ્રંથકારે એમ કીધું, અહીંયા પ્રસંગાત વાત છે તો કહી દઉં, કલી પ્રવેશ જબ કરત હે તબ તેહી હોત કુસંગ. સાંભળી લીજે, જેનામાં કળિયું ઘૂસી જાય એને કુસંગ થાય, એવો સંગ થાય, એવી વાસના, એવા ગાઢ સંકલ્પ, એવો યોગ ને એવો ભોગ એને મળી જાય. કલી પ્રવેશ કરે ત્યારે આવું થઈ જાય. નિજ દોષ કુ કહેજો તબ તે જાનો સુસંગ. અને પછી એ માણસ પસ્તાય, પોતાની ભૂલ પાપ જે કઈ થઈ ગયું છે એ બધું પોતાના દોષો કહેજો. જો કોઈ સંત ને મોટા ભક્ત ને જઈને કે મેં આવા આવા સબરડા માર્યા છે, તબ તે જાનો સુસંગ, ત્યારે સત્સંગ થયો. સમજો, તમને ખ્યાલ આવી ગયો? આપણે રોજ કુસંગી થઈ જાય છે, પાછા વળી સત્સંગી થાય છે. કલયુગ પ્રવેશી જાય એટલે કામ ક્રોધ લોભ વગેરે દોષો આવી જાય, પંચ વિષયની વાસના આવી જાય, નાની મોટી આજ્ઞા લોપાઈ જાય, નાના મોટા લોચા લાગી જાય. લાગી જાય કે ન લાગી જાય? પછી વળી પસ્તાવો થાય ને ભગવાન સાંભળે, ભગવાનની આજ્ઞા સાંભળે, અને આપણે ન કરવાનું કર્યું હોય એનો અંદર ખેદ થાય. પછી સંત પાસે જઈએ, કંઈક કહીએ, માફ કરજો આવું બધી ભૂલ થઈ ગઈ છે, જો સત્સંગ થઈ ગયો. પાછો સત્સંગ થઈ ગયો, આને થઈ ગયો કહેવાય. અને ભગવાનને સંત દયાળુ છે, માફ કરી દે, થોડું પ્રાચિત આપ. અને કેક સાવધાન રહે, બાપ સાવધાન રહે, તને અમે કેવો મહિનો છે, તારી પાસેથી અમારે કેવી આશા છે, તને અમારે ક્યાં લઈ જવો છે, અમે તને ધામનો મુક્ત જોવા ઈચ્છીએ છીએ, થઈ જ ગયો છે, લોચા મારે છે. આમ સંત કે ત્યારે એને એમ થઈ જાય કે હવે ભગવાનને, ભગવાનના આવા દયાળુ સાધુને મારે દુઃખ થાય એવું જીવનમાં કરવું જ નથી. ડરતા આવે, મક્કમ બને, મજબૂત બને, અને સત્સંગમાં વળી શુદ્ધ રહીને જીવન જીવન સેવા કરે. તેહ પર હરિજન સંત કી હોત કૃપા અનંત, જે નિષ્કપટ થઈને પોતાના પાપ કહી દે, પ્રાયચિત લઈ લે, પ્રાયચિત કરી નાખે. તેહ પર હરિજન સંત કી હોત કૃપા અનંત, કેટલી બોલો ને ભાઈ, અનંત કૃપા થાય. તેહ પર હરિજન સંત કી હોત કૃપા અનંત, તેહી કર હરિ કૃપા કરત. એને લઈને પછી શ્રીહરિ કૃપા કરે. આ બધા સાધુડા ને આ બધા ભગતડા જેના ઉપર રાજી થઈ જાય ને, એના ઉપર પછી હરીને રાજી થવું પડે છે. સાહેબ માટે આને રાજી, આને રાજી બધાને. હા, એમાં ઘણું ખમી ખાવું પડે, સહન કરવું પડે, નમવું પડે, ડાયા થવું પડે, સમજવું પડે. ઓ, આ બધા અમથા રાજી ન થાય, અને માળું ગમે તે હોય, આ બધા રાજી ન થાય, ત્યાં સુધી ઓલા રાજી ન થાય. ઘણાને એવો પાવર હોય, મારે તો ભગવાનનું કામ છે ને ભગવાનને રાજી કરવા છે, તમે બધા ફાસફૂસિયા વચમાં હું તમારું મારા. અરે રવા દે, રવા દે.
તેહી પર હરિજન સંત કી હોત કૃપા અનંત, તેહી પર હરિજન સંત કી હોત કૃપા કર હરિ કૃપા કરત,
કર હરિ કૃપા કરત.
મોક્ષ પદ સોલહન,
મોક્ષ પદ સોલહન,
મોક્ષ પદ એને જ મોક્ષ મળે. સાંભળ્યું ને, મસ્ત વાત છે.
મોક્ષ પદ સોલહન,
મોક્ષ પદ સોલહન.
માટે આપણે નક્કી કરો, આમ નામ કથા સાંભળ્યા જશું ને હું કથા કર્યા જાય, કંઈક નક્કી કરશું તો જીવનમાં કંઈક પામશું. સંતો ભક્તો જે આપણને ભગવાને આપ્યા છે એને કોઈને કોચવવા નહીં, કોઈને દુખવવા નહીં, એને રાજી રાખો, સેવા કરો, મદદ કરો, રાજી કરો, એટલે આ રાજી થઈ જાય. અને મોક્ષ પદ સોલહન, મોક્ષ દઈ દે. અને જે આવા સંતો ભક્તોનો દ્રોહ કરે, અભાવ લે, અવગુણ લે, એનાથી વિમુખ થાય, અને ભગવાનના ભક્તોની અને સંતોની નિંદા ટીકા કરે, એનો દ્રોહ કરે, હરિજન સંતો સો જોઈ અંતર મેં દુખાત હતી. અને ભગવાનના સંતો ભક્તો આ બધું જોઈને બહુ દુખાય, આવું બધું કરે ને, એને જોઈને સંતો ભક્તો બહુ દુખાય કે આ હું ધંધો કરે છે. સંતો ભક્તોનો અભાવ લે છે, નિંદા કરે છે, ટીકા કરે છે, દ્રોહ કરે છે, એની વાહી પડી ગયો છે, હેરાન કરે, અરે શું કરે છે, એમ બધા બહુ દુખાય. અને એનું આને બહુ પાપ લાગે. પહેલાનો દ્રોહ કરે છે, એના કરતા એને દ્રોહ કરતો જોઈને બીજા જે દુખાય ને, એની આને બહુ જ પછી પીડા ભોગવવી પડે છે. આ બધું આવું છે. તબસો હરિ દુખાત, અને જ્યારે આ બધા દુખાય ત્યારે ઠાકોરજી દુખાય છે. જોયું, આ બધા રાજી થાય ત્યારે ઠાકોરજી રાજી થાય છે, અને આ બધા દુખાય ત્યારે ઠાકોરજી દુખી થાય. તબ સો હરી દુખાત, હરી દુખાત તબ જમ હી સબ અંત કાલ હિયા. અને હરી જે એનાથી દુખાઈ ગયા હોય એને પછી અંતકાળે જમ તેડવા આવે છે. પકરી કૃતજ્ઞની કુંડ નખત, પછી આ કૃતજ્ઞને પકડીને નરકના કુંડમાં નાખવામાં આવે છે. આટલે અહીંયા પ્રસંગાત ગ્રંથકારે વાત કરી છે, એટલે મેં તમને કહી દીધી વાત, બહુ સારી હતી. જબ તે હિ આપકો દોષ હિ જાને, પછી નરકમાં પડ્યો પડ્યો એને જ્યારે એવો ખ્યાલ આવે કે મેં જ બધું ખોટું કર્યું છે, મારો જ વાંક છે, દોષ મારો જ છે. જબ તે હિ આપકો દોષ હિ જાને, પોતાનો જ વાંક જાણે. આપકો મહાકૃતજ્ઞ માને, પોતાને બહુ કૃતજ્ઞ માને, અને પછી નરકમાં પડ્યો પડ્યો હરિજન સંત કે કરે ગુણ ગાના. હરિજન અને સંતના ગુણગાન કર્યા કરે કે તો હારા જતા મારું ધ્યાન રાખતા હતા, એને મારા પ્રત્યે ખાર નહોતો, એણે મારું કાંઈ બગાડ્યું નહોતું, મેં જ એના ગુણને મોટાઈ જોઈ અને ઈર્ષામાં ને ઈર્ષામાં અહંકારમાં એને આમ તેમ કરીને આટીએ લીધા ને દુઃખમાં આવું બધું અંભારે. અને બહુ ગુણગાન કરે સંતો ભક્તોના, હો બહુ ગુણગાન કરે. હા, ભગવાનના ગુણગાનની વાત જ નથી, સંતો ભક્તોના બહુ ગુણ ગાય. તબ સો સુનત હે ભગવાન, ત્યારે ભગવાન એનું સાંભળે છે અને એને નરકમાંથી બહાર કાઢે છે. હવે માનો કે ઓલું નરક તો મર્યા પછી નરકનો કુંડબુંડ, પણ આઈના આ વાત લેવી કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો અભાવ આવે, અવગુણ આવે, એનો મહિમા હોય, એનાથી ટકા બે ટકા ઉતરે અને આપણા હૃદયમાં પછી વિષયની સ્ફૂરણા થાય, તરત જ મહિમા જાય એટલે વિષય વાસના તરત ઊંડે દબાઈ ગયેલી બારી આવે અને એ ભૂંડા બધા ઘાટ થવા માંડે, એટલે સમજવું કે નરકના કુંડમાં પડ્યા. ભૂંડા ઘાટ એ જ નરક કુંડ છે ભાઈ. અને એવી વાસનામાં આપણી વૃત્તિઓ જ્યારે લાગી હોય અને આપણે અંદરથી પીડાતા હોય, ભગવાનમાં એ જ થાય નહીં, માનસી હરખી થાય નહીં, માળા થાય નહીં, ભજન થાય નહીં અને માળા બીજા ત્રીજા બધા ઘાટ થાય, આપણું અહમ આપણને પીડે, આપણને માનની ભૂખ પીડે, મેં કર્યું ને હું છું ને એવું બધું આગળ થવાની ઈચ્છા થાય, કોઈ બહુ ગણે નહીં, વાહે બેહાડે, ગણતરી ન કરે અને પીડા થાય, આ બધું નરક. આઈનું નરક, આના દેહમાં, આના જ બધાની વચમાં નરકમાં આપણે હોઈએ. અને એ વખતે નરકમાં, એ નરકમાં પડ્યો પડ્યો જે ભગવાન અને સંતના જ ગુણ વિચારે, એના જ ગુણગાન ગાય, એનો જ મહિમા લે અને વાંક માત્ર પોતાનો કાઢે, આવી રીતે જ્યારે કરે ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરે છે અને એના અહંકારથી એને બચાવે છે. બધાથી બચવું સહેલું છે, પણ પોતાના અહંકારથી પોતે બચવું એ બહુ કામ કઠણ છે. જેની જેની બોચી જેના અહંકારે પકડી છે ને, એ અહંકારના હાથમાંથી આપણી બોચી મુકાવવી એ મહા મુશ્કેલી વાળી વાત. ભલભલાને મેં અહંકારના પગમાં પડેલા ભાડા છે, છટકી જ નથી. કોક વિરલા પોતાના અહંકારને હટાવી અને અહંકારને માન અભિમાનને છોડી નિર્માની થઈ હાથ જોડી સંતો ભક્તો પાસે દાસ થઈને વર્તે કોક જ, બાકી બધાને અહંકારે ઝાલી રાખ્યા છે, છોડતો જ નથી. આ એ વાત દિમાગ મેં, અને ઘણાને અહંકાર મુકાણો નહીં ને, પછી એમ માંડ્યા કેવા, હવે એટલું માન તો બધાને હોય, ક્યાં બધા દૂધે ધોયેલા ને મધમાં બોળેલા છે, બધાને હોય, લ્યો બધાને માની લીધું એટલે પોતાનામાં હવે છે એની વેદના એને રહી નહીં. એટલે સ્વામી શરણાનંદજી એમ કહે છે કે તમે જ્યારે બધાને નિર્દોષ માનશો પછી જ તમારા દોષની વેદના શરૂ થાય, અને વેદના થશે ત્યારે એ દોષ તમે ટાળી શકશો. તમારા જેવા બધાને માન્યા એટલે તમને એમ થયું કે આમાં ક્યાં આપણે વાંધો છે, હરખા, એટલે વેદના ન થાય. જેથી એમ મનાય કે આ તો બધા ધામના મુક્ત છે, આનામાં કોઈનામાં કોઈ દોષ નથી, હું જ એક દોષવાળો રહી ગયો, વાંય રહી ગયો, આ બધા ભગવાનમાં જોડાઈ ગયા, એને બધા પોતાના દોષો ટાળી દીધા, ખામી ટાળી દીધી, મારે બાકી રહી ગયો, અરે રે હું વાંય રહી ગયો, હાય હાય મારામાં હજી કામ છે, લોભ છે, ક્રોધ છે, હે ભગવાન, હે સંતો, હે દયા કરો. આમ જ્યારે વિચારે ત્યારે દોષની વેદના થાય ને, વેદના જ્યારે થાય ત્યારે દોષ જાય. આપણી જેવા દોષવાળા બીજાને માની લઈ પછી આપણને આપણા દોષની વેદના ન રહે, વેદના ન રહે, દોષ કોઈ દી ટળે નહીં સાહેબ. માટે જેને જેને આવી ભૂલ થતી હોય ને એને સાવધાન થઈ જવું. બીજાનામાં આપણે એટલા માટે દોષ જોતા હોઈએ છીએ ને બીજાને કહેતા હોઈએ છીએ આપણા દોષને છાવરવા, ઢાંકવા, આ આપણી મેલી નીતિ છે, એક વિચિત્ર કળા છે અને આપણામાં હોય છે પણ આપણે ઓળખતા નથી. આપણે કાંઈ બહુ ચોખ્ખા અને મેલી નીતિ વિનાના હોઈએ એવું માની ન લેવું. જરાક આપણે આપણને જોવા તો આપણામાં આ વિચિત્ર કળા દેખાય. કોક આપણને ભંગાર કહી ગયો હોય ને પછી આપણે બે ચાર ને ભંગાર કહીએ, હું કામ બધા એવા જ છે ને, તમે હું મને એક ને કહો એમ લે, આમ હારો થવું છે ને દોષ ઢાંકવા છે. હવે આમાં દોષ ટાળવાની ક્યાં વાત રહી, હવે દોષને બચાવે જ છે અમાર, દોષને મારીને દોષથી મુક્ત થવાની વાત તો ખાલી ચોપડામાં છે ને કથા વાર્તામાં છે, જીવનમાં જીવંત એ વાત જ નથી. એટલે તો હજી સુધી નિર્દોષ થવાનું નથી સાહેબ. દેખાય છે, દેખાય છે થોડું ઘણું આપણામાં દેખાય, જોવે અને દેખાય, જોવે અને દેખાય. હા, પેલા પીપલાણા ને સાધુ આવ્યા થી કેતા હતા, અમારા ગુરુ મહારાજ જોગી સ્વામી એમ કેતા, વિચાર કરો તો ખબર પડે. શું વિચાર કરો તો ખબર પડે, વિચાર્યા વગર કઈ ખબર ન પડે. સમુદ્ર તટે ભગવાન વાણમાં બેસતા વગેરે વાતો આવી, પછી સમુદ્ર તટે તટે ચાલતા ચાલતા શ્રીહરિ ગામે ગામ દર્શન દેતા 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 ઠેઠ સેતુ બંધ રામેશ્વર પધાર્યા, છેડો આવી ગયો. ત્યાં સમુદ્ર સ્નાન કર્યું અને તે સ્થાનને પવિત્ર જાણીને શ્રીહરિ બે માસ ત્યાં રોકાયા. ત્યાં એક બાગ હતો, એમાં શ્રીહરિએ ઉતારો કર્યો હતો. તે વખતે શ્રીહરિને જ સર્વ જગતના આધાર સમજી બ્રાહ્મણનું રૂપ લઈને ખુદ સમુદ્ર ત્યાં આવી શ્રીહરિની પ્રેમથી પૂજા કરે અને આરતી ઉતારી. પછી સમુદ્ર ત્યાં શ્રીહરિ માટે નિત્ય નવા નવા મેવા લાવતા ને ભગવાનની પૂજા કરતા ને ભગવાનને જમાડતા શ્રીહરિએ રામેશ્વરની પાસે જ સ્થિર થઈ બે માસ સુધી રામચરિત્ર સાંભળ્યા. શ્રીહરિ લોકોને નિત્ય રામચંદ્રજીની વાતો કરતા, નિજ વિચરણની પણ ક્યારેક ક્યારેક વાતો કરતા, અને એ વાતો જે સાંભળતા ને એ બધાએ પોતામાં રહેલી ખોટ ખામીને અધર્મ ને અનીતિ છોડી દેતા સાહેબ. પ્રભુની વાત ફેલ નહોતી જતી, બધું છોડીને પવિત્ર થઈ જતા માણા. તેથી તેમને શ્રીહરિના ચરણોમાં દ્રઢ હેત થતો, સાંભળજો, પવિત્ર થયા વગર ભગવાનમાં અનુરાગ થાય નહીં, હેત થાય નહીં, પાપ બાપ બધું છોડવું પડે. પછી વર્ણી સેતુબંધ રામેશ્વરથી સુંદરરાજ ગયા. સુંદરરાજ થોડા દિવસ ત્યાં રહ્યા, ત્યાંથી ભૂતપુરી જતા વિકટ વનમાં આવ્યા. કઠોર તપથી શરીરમાં રુધિર ન થયું, હવે કાંઈક વાગે ને તો પાણી નીકળે, ક્યારેક ફળ ફૂલ મળે ન મળે, વાયુ ભક્ષણ કરીને આ વિકટ વનમાં વિચર્યા. ભૂતપુરી જતા જતા વનમાં બહુ દુઃખ સહન કરવા પડ્યા. એક કુવા પાસે એક સિદ્ધ મળી ગયો ઓળીન્યા, હો ધૂણી દખાવીને બાવો બેઠેલો. વર્ણીએ તેને જોઈને વિચાર્યું, કહો આ તો બહુ તપસ્વી છે અને હું જેવા તપસ્વી શોધું છું એવા જ આ તપસ્વી છે, આની પાસેથી કંઈક તપ શીખવા મળશે. એવી ઈચ્છાથી ભગવાન શ્રીહરિ ત્યાં ગયા. યોગીને કહ્યું કે હું અહીં રોકાવું, મને તમે તપ સાધના યોગ શીખવાડો. ત્યારે આ બોલ્યો, અહીં કોચી રહેવાય નહીં, તમારા જેવાનું કામ નહીં, અમારા જેવા જ અહીં રહીએ. અહીં તો વાયુ ભક્ષણ કરીને રહેવું પડે, તો વાયુ ભક્ષણ કરીને રહી શકો? નીલકંઠજી કે કાંઈક ફળ ફૂલ જોઈ ના ચાલે, વાયુ પાન કરીને કેટલાય યુગથી બંધો અહીં રહેશ. કળિયુગના લોકોમાં ઓછું સામર્થ્ય હોવાથી આવું તપ ના થાય. પ્રભુ કે તમે, અમે સતયુગ વખતના, કળિયુગના નહીં, તમેથી અહીં નહીં રહેવાય. અહીં ભૂત પ્રેત ભૈરવ સિંહનો ભય છે, જો કોઈ ભૂલથી અહીં આવે તો તેને બધા ખાઈ જાય છે, તમને તો કે મને ખાઈ શકતા છે કેમ? તો કે મને કોઈ દેખે જ નહીં. હે કા, મને કોઈ દેખતું નથી, અહીં આવી કોઈ બેસે ને મને જોવે તો તે તત્કાળ આંધળો થઈને વિકરાળ થઈ જશે. માટે તમારે અહીં રાત ન રહેવું, રાત રહેવાની દિશા માઠી થાય. આપની કેમ નથી થતી? મારા ઈષ્ટદેવ નરસિંહ ભગવાન મારી રક્ષા કરે, આવી બધી વાતો કરતો હતો. આપણામાં કોકને આવી ટેવ હોય છે, મેં સાંભળી છું. વર્ણીને એમ થયું કે આ બધું જોવું પડશે જરાક, આ વાતો પ્રમાણે આ છે નહીં, મોટી મોટી સિદ્ધાઈ દેખાડે છે. પછી શ્રીહરિ રાત રોકાણા, ધૂણી પાસે બંને બેઠા ને ધૂણી દેખાવી હતી. મોડી રાત્રે બે ચિત્તા આવ્યા, કુવાની કુંડીમાં પાણી પીધું ને ધૂણીની રાખમાં આરોટી એક ઘડી ત્યાં બેસીને ચાલ્યા ગયા. સિદ્ધ કહે, તમે લેશ માત્ર ડર્યા નહીં, તેથી મોટા સાચા સિદ્ધ હોય એવું લાગે છે, કાંઈક છે ખરું તમે બિના નહીં ચિત્તાથી. પછી બંને રાત્રે હુતા, પણ હકીકતમાં બે માંથી કોઈ હુતા નહોતા. શ્રીહરિ જાણે ઊંઘી ગયા હોય એમ જોર જોરથી નસકારા બોલાવા લાગ્યા. એટલે વર્ણીને હુતા સમજીને સિદ્ધ બેઠો થયો ને વનમાં આગળ ચાલ્યો, એટલે શ્રીહરિ ઉઠીને પાછળ દબાતે પગલે આવ્યા. એની બધી જોગ ક્રિયા જોવી હતી, એની જોગ ક્રિયા જોઈ તો એક ઝાડ ઉપર એને દિવસે હંગરી દીધેલા લોટ ઘીન મસાલા ને વાલોળ કાઢ્યા. એવડો એ પાછો આવે પહેલા નીલકંઠ વર્ણી પહેલાની જેમ આવીને હોઈ ગયા અને સીધે પછી વાલોળે બાફીને બાટી પકાવીને એના ઉપર ઘી બી લગાવ્યો ને માળો ટેસ્ટથી જીમ્યો. નીલકંઠ વર્ણી નાખોરા બોલાવતા જાય ને ઝીણી આંખે જોતા જાય. બાવો ખાઈને હોઈ ગયો પણ શ્રીહરિ ને પછી ઊંઘ નો આવી, જાગતા જ રહ્યા. વર્ણીએ સિદ્ધની વાત ગુપ્ત દેખી લીધી આ બધી, તેથી હુતા નહીં. કેમ જે હુવે તો મારી નાખવાનો ભય. હો, લોકોના કલ્યાણ માટે વર્ણી સાવધાનીથી પોતાનામાં જરા આવું ધ્યાન રાખતા હતા. હવાર પડી ત્યારે વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા. 5 દિવસ વનમાં ચાલ્યા, ખાવા પીવા ન મળ્યું, અન્નજળ કશું ના મળ્યું. આગળ જતા પાણી મળ્યું, એમાં શાલગ્રામને નવડાવ્યા. પછી હાંજ પડી ત્યારે પરબોળિયાની શિંગ મળી 4. પછી એને શેકી નાખી પાંઠા. પછી જીમ્યા, ત્યાંથી ચાલ્યા. 6ઠે દિવસે બપોરે એક કૂવો આવ્યો જંગલમાં. પછી શ્રીહરિએ કઠારીમાં શાલગ્રામને પધરાવીને તુંબડામાંથી કૂવામાંથી પાણી શીશી શીશી નવડાવ્યા. તો વિષ્ણુ બધું પાણી પી જાય આવી લીલા થઈ. આપ બધા જાણો છો. શ્રીહરિ પછી થાકી ગયા એટલે વિષ્ણુ ધરી ગયા. પછી ભગવાન ત્યાં પૂજા કરવા બેઠા. એમાં બાવાના વેશમાં એક નર અને નારી આવ્યા. કાપોડીના વેશમાં હતા એટલે ભગવા કપડાં પહેર્યા હતા. વર્ણી ત્યાંથી ભૂતપુરી આવ્યા. ત્યાંના એક મોટા સંન્યાસી જીયર સ્વામી કહેવાય, ગાદીપતિ. એમણે શ્રીહરિને તપસ્વી જાણી સત્કાર કર્યો. શ્રીહરિએ ત્યાં છાપો લીધી. પછી ત્યાં રહ્યા અને એમના ગ્રંથો સાંભળ્યા, બધું રહસ્ય જાણી લીધું. શ્રીહરિને ગમ્યું વિશિષ્ટાદ્વૈત મત. વર્ણી સમગ્ર દેશોમાં ફેર્યા, તેમાં શ્રી સંપ્રદાય એટલે કે રામાનુજ સંપ્રદાયને શુદ્ધ દેખવામાં આવ્યો મહારાજને. પછી પોતાનું નામ એ સંપ્રદાયના ચોપડામાં નખાયું. જો કે ભાઈ અમે તમારા અનુયાયી, નામ લખો. નામ લખ્યું. શ્રીહરિ સહજ સ્વભાવે સરળ થઈને અંતરમાં ખૂબ જ ભાવ રાખી ત્યાં સેવા કરતા. ત્યાં કેટલાક મહિના સુધી રહ્યા, મહાન ત્યાગીના રૂપમાં રહેતા હતા. વર્ણીએ એકવાર જીયર સ્વામીને થોડાક પ્રશ્ન પૂછ્યા, અને પ્રશ્ન થોડાક અટપટા પૂછ્યા. શરૂઆત એવી કરી કે આપનાથી મોટો આજ કોઈ અમે બીજો ત્યાગી જોયો નથી. હું એવું માનીને આપને આ પ્રશ્ન પૂછું છું, રાજી રહેજો. કારણ કે સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ આ 3 ત્યાગીને માટે મોટા બંધન છે અને એ આ સ્થાનમાં જરા દેખાય છે એટલે આમને ગમ્યું નહીં. પછી બીજા ત્રીજા અમુક પ્રશ્ન પૂછ્યા, ઈંગળા પીંગળા નાળીને સુષુમણા નાનું ને તેનું. પછી કહ્યું, આની જરા આપ વિગત કહો. આત્મા અનાત્મા તથા પરમાત્મા અને પરમાત્માના ધામની યથાર્થ વાત કરો. હવે આના ઉત્તર એમને આવડે એવું નહોતું અને કેટલીક વાત તો જવાબ દે માથે પડે એવી હતી એટલે એનો મગજ ગયો. અને ઊભા થઈને ખીજાઈને ભાગ્યા અને એના શિષ્યોને બોલાવીને કહ્યું કે આને કાઢી મૂકો. એટલે બધા આવીને કહ્યું રવાના થઈ જજો. ત્યારે વર્ણીએ કીધું, કામ ક્રોધ ને લોભ 3 નરકના દ્વાર છે, નિષ્કામ નિર્લોભ ને નિર્માન એ 3 હરિના દ્વાર છે. આટલો એક ડાયલોગ માર્યો અને પછી ત્યાંથી તત્કાળ ચાલતા થઈ ગયા. કાંઈ પણ લેવા ત્યાં રોકાણા નહીં, નામ એમને માંડેલું રહી ગયું. ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પધાર્યા, કન્યાકુમારી આવ્યા. કન્યાકુમારી 2 દિવસ રોકાયા, ત્યાંથી પદ્મનાભ ગયા, ત્યાંથી આદિકેશવ ગયા અને ત્યાંથી સુંદરપુર આવ્યા. ત્યાંના અસુરો લોકો વળી નીલકંઠ વર્ણીને ઓળખી ગયા હોય, ન્યાય જગન્નાથપુરીમાં જ ભાગીને અમુક ભેગા થઈ ગયેલા. આ જ આપણા દુશ્મન છે, હા, જેની આપણે રાહ જોતા હતા. પછી અસુરો નીલકંઠ વર્ણીને મારવા તૈયાર થયા. ત્યારે ગામ લોકો વારવા માંડ્યા પણ અસુરો માંડ્યા નહીં. કોઈ કે રાજાને ખબર આપી, રાજા સૈન્ય સાથે આવ્યા. 2000 અસુરોનો સૈન્ય દ્વારા ત્યાં નાશ થયો. પછી રાજાએ વર્ણીને પોતાના દરબારમાં પધરાવી પૂજન કર્યું. ત્યારે વર્ણીએ રાજાને કહ્યું કે રાજા, તમારે આથી એક બહુ સારું કામ થઈ ગયું. રાજા, તમે જપ તપ વ્રત વગેરે બધું કરી લીધું કારણ કે તમે ભગવાનની અને સંતોની રક્ષા કરી છે. તુમારી રક્ષા સંત હરી અબહી કરહી. તમે ભગવાનની સંતની રક્ષા કરી છે માટે તમારી રક્ષા હવે સંત ને શ્રીહરિ કરશે. જ્યાં નહીં રક્ષા કૌ કરન ત્યાં હે તત્પર્ય. જ્યાં કોઈ રક્ષા કરી શકતા નથી, કરતા નથી, કરી શકે નહીં, ત્યાં તમારી રક્ષા હવે ભગવાનને સાધુ કરશે. કેમ જે તમે એક કામ કર્યું છે. દૈહિક સુખ હે સ્વપ્નવત, રાજા શરીરના બધા જ સુખ સ્વપ્ન જેવા છે. હરિપદ હે સુખ અખંડ, અને ભગવાનના ચરણારવિંદ નું સુખ તો અખંડ છે. કબુ ન હવે નાશ તે, ભગવાન નું સુખ ક્યારેય નાશ થતું નથી. સો મિલહી અબ પ્રચંડ, તે સુખ તમને અપાર મળશે. આવું બોલ્યા ભગવાન. સાંભળ્યું તમે? સુંદરપુરના રાજા ઉપર શ્રીહરી આવા રાજી થઈ ગયા. આવો વર આપીને રાજાની રજા લઈને ત્યાંથી ભગવાન મલયાચલ પર્વત ગયા. ત્યાં ચંદનના વૃક્ષો સર્પે વીંટાણેલા દેખાણા. આવું જંગલ ચંદનનું, નતરા ઝાડવે સર્પ વીંટાણા હોય. એની હોહર આવ્યા, સાક્ષી ગોપાળ આવ્યા, અને સાક્ષી ગોપાળથી કિષ્કિંધા આવ્યા, અને પંપા સરોવરે સ્નાન કર્યું, અને ચંદ્રભાગા જે નદીએ સ્નાન કર્યું, પછી પંઢરપુર પધાર્યા, વિઠોબાના દર્શન કર્યા. ત્યાં ધૂન આલતી માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, શ્રીહરિને આ ધૂન ચડી ગઈ. હા, એ બધા નાચી કૂદીને બધા વિઠોબાના ભક્ત પંઢરપુરમાં ધૂન કરે. ભગવાન ત્યાં 2 મહિને રોકાણા, હો ધૂનમાં મસ્ત થઈ જતા. પછી શ્રીહરિ સત્સંગમાં આવ્યા પછી એ કેટલીક વાર ઊભા થઈને આ પંઢરપુર વાળી ધૂન બોલાવતા. બોલો. પછી વિઠ્ઠલનાથજીને ભેટીને ત્યાંથી ચાલતા થયા. રસ્તામાં એક વિકરાળ રાક્ષસને એક પાટું મારીને જગાડ્યો ભગવાને. પછી એને કીધું કે હવે સત્સંગમાં તારો જન્મ આવશે, તારો શાપ બળી ગયો, સમજાણું. એને માર્ગ પૂછ્યો, અને ત્યાંથી ચાલતા ત્યાં પછી એલો બીજે જન્મે જેતપુરમાં રસ્તો બસ્યો થયો, એ ભગવાનનો ગાંડો ભાઈ બંધ. ભગવાન શ્રી ત્યાંથી ચાલતા ચાલતા સંવત 1855 સાલમાં પુના શહેરમાં પધાર્યા. રાજાના દિવાન હતા બાપુ ગોખલે, મરાઠી બ્રાહ્મણ. વરણી એની ફૂલવાડી મૂતર્યા, અને અષાઢ માસ ત્યાં રહ્યા. ક્યાં ઉતરવું, કોનું કલ્યાણ કરવું, કોની સેવા સ્વીકારવી, કોને દર્શન દેવા, કોનો ભેટો કરવો, બધું એના પ્લાનમાં. બાપુરાવ અને એમની પત્ની ચંદનાદીથી નિત્ય નિત્ય શ્રીહરિનું પૂજન કરતા. એણે ભગવાનને ઓળખ્યા, હિંડોળે બેસાડતા, બંને માણસ ઝુલાવતા, ફૂલની પાક પહેરાવતા વરણીને. ફૂલની ટોપી, ફૂલના ચોરા, ફૂલના બાજુબંધ, ફૂલના ઝાંઝર વગેરે બાંધી કપૂરથી આરતી ઉતારતા. 2 માણા ફાવી ગયા. સાંજ સુધી કથા સાંભળતા નીલકંઠ વરણી પાસે. સાંજે તાનપુરો લઈ હરખભેર ભગવાન આગળ પદો ગાતા હતા, મસ્ત મજાના. મેવા મીઠાઈ જમાડતા નીલકંઠ વર્ણીને. બાપુ ગોખલે શ્રીહરિની પગચંપી કરતા, ચરણોમાં 16 ચિહ્નો જોઈને પ્રેમથી એવું બોલતા, આપ શ્રી કૃષ્ણ છો, આપ શ્રી કૃષ્ણ છો, તે સિવાય આમ હોય નહીં. આવી રીતે પુનામાં બહુ મોટો લાભ બાપુ ગોખલે મળ્યો. એકવાર બાપુ ગોખલે કે, પ્રભુ અમારા રાજા પેશવાને, બાજીરાવ પેશવાને આપ દર્શન દેશો, પધારોને દર્શન દો તો સારું. તમારો દર્શ એક છિન્ન ઈ હોય, તમારું દર્શન એક ક્ષણ પણ જો થઈ જાય, અજાણ્યમાં થઈ જાય, કોઈ નર નારીને તાકું ભવ ભટકન ન હોવે, 84 આવાગમન ખોવે, એના લક્ષ્યોરાશીના ફેરા ટળી જાય માટે વિનંતી કરું છું. ત્યારે શ્રીહરિએ કીધું, હે બુદ્ધિમાન દિવાન, તમે સાંભળો, તમારી વાત અલગ છે, તમારા રાજાની વાત અલગ છે. તમારા મનમાં દર્શન કરવાનો ભાવ છે, પણ તે રાજા તો ખાનપાન વગેરેમાં મસ્તાન છે. એ તો એ સુખને જ પરમેશ્વર કરતા વધારે સુખ માને, ખાનપાન ને આલોકના. જે પરમેશ્વર બધું આપે છે, બધું જ જે ભગવાન આપે છે, એના નામનું ઉચ્ચારણ પણ તમારા રાજા કરતા નથી. હવે એની માટે તમે પ્રાર્થના કરો. ઘણા નથી અમને આવીને પ્રાર્થના કરતા કે મારા હાળાના ફલાણા સંબંધી માંદા પડી ગયા છે, તમે એનું કંઈક કરો ને એના માટે આમ કેમ. આપણે પૂછીએ હરિભગત છે તો કે ના ના, પણ મારે હવે આમ સંબંધી થાય આગે આગે, ને હવે તમે હાવ અમારે ઉપયોગના જ છો, હવે બધા ધૂન કરવા બે જાઓ સાચું બધા. ક્યાંની ક્યાં હાંધા હેળ કરીને મારી આગળ વાટ લાવે. બોલો, હું તો કેટલાકને હાવ સ્પષ્ટ કહી દઉં, તને કાંઈ દુઃખ હોય કે માળા લઈને બેહો, મને કાંઈ વાંધો નહીં, બીજાનું રવા દે ને ભલામણ. તારા સંબંધી હોય એને અમારે કાંઈ લેવા દેવાનું હોય, અમારે તું અમારો છો, તો અમારે તારે કાંઈક સંબંધ છે, તારે માટે અમને લાગણી થાય. હવે ઓલા હરિભગત જ નહીં, પાછા હા હરિભગત હોય તો વાત અલગ છે. ભલે તમારો સંબંધી ન હોય પણ પરમેશ્વરનો સંબંધી હોય અને એની તમે અમને વાત કરો તો અમારા દિલમાં લાગણી થાય, એને માટે પ્રભુને પ્રાર્થના થાય, કંઈક માળા થાય, કંઈક સલાહ સૂચન ફલા રોટી કરવું થાય, ઓટોમેટિક થાય. પણ જેની ભગવાનને જ કાંઈ ન પડી હોય અને જેને ભગવાનની કાંઈ ન પડી હોય એવાની વાતો લાવીને અમારો સમય બગાડો એ તમને કોઈને શોભતું જ નથી સાહેબ. પ્લીઝ તમને પગે લાગો, આ બધો ધંધો બંધ કરો. આપ તેર્યા તો જગત તેર્યો, બહુ પોળા પડવામાં મજા નથી, ફેલાય તે ફસાય છે. ઘણી વખત તમને આ બધી મુશ્કેલીઓ થાય છે, તમારે તો બસ જો ગુરુજી પાસે સંતો પાસે તારી વાત કરીને તારી ધૂન કરાવીને જો તને આશીર્વાદ અપાવીને જો થઈ ગયું નારું, મેં કર્યો મેં કરાવ્યું બસ. આવી તમારે છે ને મોટાઈ લેવાની હોય, તમારો અહંકાર અમને હોકનટ લેવા દેતો, તમને જ નથી જ લેવા દેતો. માટે અહંકારની બોચી પકડીને એને હેઠો બેહાડીને તમે હેઠા બેહીને માળા કરો. અને તમને તમારા એ સંબંધી કુસંગીમાં બહુ હેતુ હોય તો તમે એના માટે બે પાંચ ઉપવાસ કરો, ક્યાંક થાળ લખાવો, અમને ધંધે લગાડોમાં. ઓકે, ભગત જ કહેજો. અમારે જો ભગત ને જગત બધું હરખું નથી, કોઈ બહુ મોટા સ્થિતિ વાળાને બધું હરખું હોય તો હોય શકે, એ સ્થિતિના ભેદ છે. અમને તો હજી બધું ભેદવાળું દેખાય છે, ભગતમાં જગતમાં ભેદ દેખાય છે. પછી એક દી એવી સ્થિતિ થાય વાસુદેવમ સર્વમ થઈ જાય તે દી અમે કહેશું કે તે દી અમે તમારે કાંઈ કામના નહીં હોય, એ લોકો કાંઈ કામના ન આવે, એની સ્થિતિ જ ઊંચી હોય. સમજી ગયા? તમારા રાજા ભગવાનનું નામ એ નથી લેતા કે એની ભલા થઈને મને હું કામ પ્રાર્થના કરો, એને દર્શન દેવા મારે જવાનું. જે ખાનપાનમાં સુખ માને છે એને માટે તમે મને ક્યાં ધંધે લગાડો. પણ લોકોને આવું હોય છે, ઘણા ભલા ભોળા હોય બિચારા, એને બહુ કાંઈ વિવેક કે વિનય કે કાંઈ ખબર ન પડે, એટલે એ ધંધે લાગેલો રહે ને આપણને લગાડે એની યારી હેતુ હોય, એટલે બચવું પડે ક્યારેક ક્યારેક. જો જો સુખ દેખાત હે યામે હરી કી સેવા વિના નહીં હે યામે, હરી કી સેવા કો સુખ હે અપારા નહીં જાનત જાન કો ગમારા. હે ગોખલે, જેમાં જે જે સુખ દેખાય છે ક્યાંય પણ તે ભગવાનની સેવાનું જ ફળ છે. તમારા રાજા બાજીરાવે ક્યાંય કોક જગ્યાએ કંઈક સેવા કરી છે એટલે તેને રાજખાન પાન મળ્યું છે. શ્રીહરિની સેવા વિના તેમાં સુખ મળે નહીં. ભગવાનની સેવાનું સુખ અપાર છે, તેને અણસમજું ગમાર માણસ કોઈ સમજતા નથી. હું કરું પછી દીવાન કાંઈ ન બોલ્યા. પછી દીવાને વર્ણીને અંતરિયામી પ્રભુ જાણી ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી, પોતાનો ઉદ્ધાર કરવા પ્રાર્થના કરી અને શરણે થયા. દીવાનનો ખપ જોઈ શ્રી વર્ણીએ શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર એના કાનમાં આપ્યો, દીક્ષા આપી. તેથી દીવાનના હૃદયમાં અતિશય તેજ દેખાણું અને તે તેજમાં વર્ણી વેશે શ્રીહરિના એને દર્શન થયા. ભાઈ આ પૂનાની કથા છે. વૃંદાવનમાં જે રાસ કર્યો હતો તે વૃંદાવન વિહારીની મૂર્તિ એમને પાસે જ દેખાણી. વર્ણી જ પરબ્રહ્મ છે એવો દ્રઢ નિર્ણય વર્ણીએ જ કરાવ્યો. પછી તો કોઈ વાર તેઓ ભગવાન વર્ણીને હાથીએ બેસાડીને પોતાને ઘેરે પધરાવતા, કોઈ વાર મેનામાં બેસાડી શ્રીહરિને પોતાને ઘેરે પધરામણી કરીને જમાડતા હતા. વર્ણી દીવાનના ગુરુ છે એમ સમજી પેશવા બાજીરાવને એમ થયું કે આ વર્ણી કાંઈક હશે હારા, નહીતર મારો બુદ્ધિશાળી દીવાન એને ઘરે આમ વારે વારે હાથીમાંથી અને બગીમ બિહારીને લઈ ન જાય. એટલે હવે બાજીરાવે પોતે વર્ણી પાસે આવીને પોતાના મહેલમાં જમવા આવવાનું આમંત્રણ આપ્યું. પુનાનો રાજા બાજીરાવ પેશવા કે મારે ત્યાં જમવા પધારો. પછી શ્રીહરિએ એને રાજા જાણીને વચન ઠુકરાવ્યું નહીં. શ્રીહરિ રાજમહેલમાં જમવા ગયા. રાજા રાણીએ ઘણું સન્માન કર્યું, જેમાં પછી આમ બધા બેઠા. હવે તો રાજા રાણી પેશવા અને એની પત્ની બંને હિંડોળા ઉપર બેઠા. હવે શ્રીહરિ ક્યાં બેઠા એ લખ્યું જ નથી. બે માણસ આમ ઝૂલ્યા, મોજમાં. પછી ઝૂલતા ઝૂલતા એને શ્રીહરિની હામું જોઈને માર્મિક ભાષામાં એમ કહ્યું, સાધુરામ ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ જો મળ્યો હોય ને તો એને કષ્ટ શા માટે આપવું? એટલે તમે આ બધું તપ કરીને હું મૂર્ખાઈ કરો છો એને કહેવાનું એવું છે. એટલે જ મહારાજ બોલ્યા, ના પડતા આવા દર્શન દેવા જઈને શું કામ છે, કે ચિંતામણી જેવા મનુષ્ય દેહ છે અને કષ્ટ આપીને શું કામ છે, એટલે શું કામ તબબ કરો છો, લહેર કરો એમ એને કહેવાનું. ઉપદેશ આપ્યો રાજા ઈંડોળે બેન, પડખે રાણી બેઠી છે ને એટલે, અને રાજ્ય છે એટલે હું બોલું છું એની કંઈ ખબર નથી, અને કોની યારે બોલું છું, ભગવાન તો હેઠે બેઠા છે એવું દેખાય છે, કષ્ટ શા માટે આપવું? જે લોકો શરીરને કષ્ટ દે છે તેને આત્મઘાતનું પાપ લાગે, સમજ્યા સાધુરામ? વર્ણી તમે આત્મઘાતનું પાપ કરો છો, કે આત્મા જેવી બીજી કોઈ ચીજ નથી. લે આ વક્તા થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, ઉપદેશ દે છે. આપણે ઘણી વખત આવું થતું હોય છે, ખબર નથી હોતી આપણને કાંઈ ઉપદેશ સાંભળવાનો હોય, ત્યાં ઝીકવા માંડી, ભૂલ થાય ક્યારેક. આત્મા જેવી બીજી કોઈ ચીજ નથી વર્ણી, માટે આત્માને સુખી કરવો, જે આત્માને સુખી કરી જાણે એને જ ખરેખરો શાણો ને સમજો માણસ જાણવો. મહારાજને એમ થયું કે વાહ વાહ રાણી રાજા વાહ, હિંડોળો વાહ, પૂનાનું રાજ વાહ, બાજીરાવ પેશવા વાહ, હા હા હા. પછી શ્રીહરિ કે બે વાત કરું છું તમને, તમે તો રાજ્ય અધિકારના મદથી ભરપૂર છો, આવું બોલ્યું, તમે તો રાજ્ય અધિકારના મદથી ભરપૂર છો કે, અને તેનાથી જ સુખી છો, તમારે બીજા કોઈ સુખની જરૂર નથી. તમારી વાત અને અમારી વાત હા જુદી જુદી છે, તેથી બંનેનું પરિણામ એક સરખું ન આવે. એક વાત આ કરી, પછી સ્પષ્ટ કીધું કે તમે જેવું કરશો તેવું ફળ તમને મળશે, અને અમે જેવું કરશું તેવું ફળ અમને મળશે, બંનેમાં ફળ અલગ અલગ ભોગવવાના છે, ધ્યાનમાં લેજો. માટે તમારે કાંઈક સુખી થવું હોય તો પરોપકારનું કામ કરજો, આટલું કહી દીધું. પરમેશ્વરના જેવો બીજો કોઈ સમર્થ નથી બાજીરાવ, જેને સહાય કરનાર કોઈ ન હોય તેના સહાયક પરમેશ્વર છે. જ્યારે પ્રજા ધર્મવાળી હોય છે ત્યારે તેના પોકારને પરમેશ્વર કાનો કાન સાંભળે છે, આવું કીધું એને. અને હે બાજીરાવ, સત્પુરુષ હે ચિંતામણી જૈસે, સત્પુરુષ છે ને ચિંતામણી જેવા છે, જૈસો ચિંતવે મિલે તૈસે, તું મારા પ્રત્યે જેટલા ઘાટ કરીશ ને એ બધું તાર માથે આવશે, સૂર્ય હામે ધૂળ નાખીને આંખમાં પડે. ચિંતામણી સબકો ઈચ્છત સુખા, કોઈ કો કબૂન કરત દુખા, ચિંતામણી કોઈને દુખી કરવાનું ઈચ્છતી નથી, પણ માણસ ચિંતામણીને પામીને ખરાબ ઘાટ કરે છે, એના ઘાટથી જે દુખી થાય છે, નહીં કે એને ચિંતામણી દુખી કરે છે. તે મને અહીં બોલાવીને જમાડ્યો ને પણ તારે મારા ભાવ નથી, મારા પ્રત્યે તું વિચિત્ર વિચિત્ર ઘાટ કરે છે, આવું મહારાજનું કહેવું થાય. પછી પેશવા કે હારું અહીં રોકાવો, મહારાજ કે અમારે જવું છે. તરત ત્યાંથી મહારાજ ચાલતા થયા, બગીચામાં ઉતારે આવ્યા, પૂનામાં એક માસ રહી ત્યાંથી ચાલવા તૈયાર થયા. પૂનાના લોકો ઉદાસ થઈ ગયા, જે ભાવનાવાળા હતા તે લોકોએ આવી પૂજનને સ્તુતિ કરી, સૌને ભગવાને શીખ આપી, પાછા વાળી પ્રભુ પૂનાથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલતા થયા. દંડકારણ્યની પ્રદક્ષિણા કરી નાસિક પધાર્યા, ગોદાવરી નદીમાં સ્નાન કર્યું અને નાસિક ગોદાવરી ને કાંઠે ત્ર્યંબકેશ્વર મહાદેવ છે એને વંદન કર્યું. ત્યાંથી ધરમપુર ગયા અને સડસડાટ સુરત આવ્યા, તાપીમ નાયા અને નિર્વાણ પંથની જગ્યામાં 3 દિવસ રોકાયા. ત્યાંથી પછી નર્મદામાં નાયા, નર્મદા ઉતરી મહી નદીમાં નાહીને મહી નદી ઉતરી ખંભાત આવી ગયા. ત્યાં નારેશ્વરમાં સ્નાન કર્યું, નગરા ગામમાં બ્રહ્માજીની મૂર્તિના દર્શન કર્યા, પછી બુધેજમાં સદાવ્રતમાંથી અન્ન લીધું, ત્યાંથી ગોળેલ આવ્યા, મીટલી આવ્યા, સાબરમતી ઉતરીને પીપળી આવ્યા, ગાંફ ખરડ જિંજર ભીમનાથ પોલારપુરને બરવાળા. ક્યાંક લખ્યું છે કુંડળ પણ આવ્યા. બરવાળા ગામની બહાર જગ્યામાં રાયત રહ્યા, પછી ત્યાંથી વલ્ભીપુર ગયા, પછી સિંહોર બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું, ત્યાં 5 દિવસ રોકાયા, પછી ભાવનગર ગયા. ભાવનગર તળાવ ઉપર 5 દિવસ રોકાયા. શહેરના લોકોને દર્શન દીધા. નકલંક મહાદેવના દર્શન કરી. પડવા, કુકર, દિયોર, લાકડિયા વગેરે ગામમાં થઈ ભગવાન આગળ વધે છે. એમાં લાકડિયામાં પ્રેમજી ભક્તની દુકાનમાં રહ્યા. ત્યાંથી તળાજાના પર્વતની સુંદર રચના જોઈ, શેત્રુજો પર્વત જોઈ, ત્યાંથી ગોપનાથ મહાદેવ ગયા અને ત્યાં સમુદ્ર કિનારે વારા તીર્થ નામે જે તીર્થ છે એમાં મહારાજે સ્નાન કર્યું. હવે એ તીર્થમાંથી ભગવાન શ્રી હરિ તુલસીશ્યામ ગયા. થોડા દિવસ ત્યાં રહ્યા. ત્યાં છાતીમાં છાપો લીધી અને ઠંડા ગરમ પાણીના કુંડમાં સ્નાન કર્યું. આપણે બધા નાહ્યા હતા, ખબર છે, પર્વત ઉપર ચડ્યા હતા. ત્યાં રીસામણાનો પેલો લોટનો લાડુ બન રુકમણીજી. ત્યાંથી પંચતીર્થી કરી. ગુપ્ત પ્રયાગમાં રાયણના વૃક્ષ નીચે 1.5 માસ ધ્યાન કર્યું. શ્રી હરિ રોજ કુંડમાં સ્નાન કરતા. લોકો વર્ણીની વાતો સાંભળવા આવતા ગુપ્ત પ્રયાગમાં. હા, ત્યાંના ભાવિક પૂજારી બાલ મુકુંદની મૂર્તિનો થાળ નિત્ય વર્ણીને જમાડતા હતા ગુપ્ત પ્રયાગ. ગુપ્ત પ્રયાગથી નાઘેર પ્રાંતમાં શ્રીહરિ નીકળ્યા છે અને ત્યાં લોઢવા ગામે આવ્યા. આત્માનંદ સ્વામીની શિષ્યા લખુચારણ ત્યાં રહેતી, એમ દીકરો વીરો, જાજી ભેંસો હતી અને સુખી માણસો હતા. આ સ્ત્રી ભક્તની મુમુક્ષુતા જોઈને ભગવાન એને ઘેરે ઉતર્યા. લખુએ વર્ણીને પૂછ્યું, શા માટે ઘર છોડ્યું સાધુરામ, શા માટે તપ કરો છો? ત્યારે વર્ણીએ કહ્યું, પ્રગટ ભગવાન મળે એને માટે ઘર છોડ્યું, સંપત્તિ છોડી. ભગવાન વિનાનું જેટલું સુખ છે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીનું તે બધું જ કાક વિષ્ઠા સમ જાણી, દુઃખદાયી જાણી મેં ત્યાગ કર્યો છે. લખુભાઈ, હરિવિન સંકલ્પ ન ઉઠત કહું, સપને મેં સતન ભાસત સૌ. મને ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ થતો નથી અને ભગવાન વિનાનું આ બધું મને સપનામાંય ક્યારેય સાચું મનાતું નથી. સત એક હરિ લગત આકારા, મને એક સત માત્ર હરિનો આકાર જ દેખાય છે. બ્રહ્મ તેજ કો નહીં હે ભારા, મારા મનમાં બ્રહ્મ તેજનો જરાય ભાર નથી. મને પરમેશ્વરનો આકાર જ સત ભાસે છે, હું સાકારવાદી છું. બ્રહ્મ તેજ કહાવત જોઈ મેરે સ્વરૂપ કો સો દેખ જોઈ. જેને તમે બ્રહ્મ કહો છો બ્રહ્મ તેજ તે હું મને માનું છું, એ મારું જ સ્વરૂપ છે, બ્રહ્મ છે એ. તામે દેખત હું કૃષ્ણ આકારા, બ્રહ્મ રૂપ એવા મારા સ્વરૂપમાં હું ભગવાન કૃષ્ણની મૂર્તિને જોઈ રહ્યો છું, દેખું છું, મને સાક્ષાત્કાર છે. તદપી પ્રગટ પર બહુ પ્યારા, તેમ છતાંય મને પ્રગટ ઉપર બહુ પ્રેમ છે, એટલે પ્રગટ પરમાત્મા મળે એને માટે તપ કરું છું, એના માટે ઘર છોડ્યું છે. તેહી કારણ જપ તપ બહુ કીને, બહુ કષ્ટ યહ દેહ કુદીને, બન પર્વત ફિરે વિકટ જેતે, બડે બડે સિદ્ધ મિલે કેતે. બહુ કષ્ટ દીધું, બહુ તપ કર્યું, મોટા મોટા વિકટ પર્વતમાં ફર્યો, મોટા મોટા સિદ્ધને મળ્યો. ત્યાં લખુચારણે કહ્યું, તમે આ રોકાવ 3 મહિના હો, મેં કરું હરિ કી બાત, તમને હું ભગવાનની વાત કરું. તુમારો પ્રેમ હરિ જાની કે પ્રગટ મિલહી વિખ્યાત, તમારો પ્રેમ જાણીને હરિ તમને પ્રગટ મળશે, હું તમને સત્સંગ કરાવું. આય રોકાવ, ગુરુ મિલે હરિ મિલ રહે, ગુરુમુખ સુનિયું બાત, તુમારી બાત ઓર દેશ કી, ગુરુ ઓર હરિ ઓર બાત. હે વર્ણી, ગુરુ મળ્યા એટલે ભગવાન મળી જ ગયા છે. આવી મેં મારા ગુરુના મુખથી વાત સાંભળી છે, પણ તમારી વાત તો કંઈક બીજા જ દિશની છે. ગુરુ અલગ હોય ને ભગવાન અલગ હોય ને આવું બધું તમે કહો છો. લખુએ વર્ણીને 1 માસ સુધી દૂધ દહીં જમાડ્યા, ભેંસો બહુ હતી. લખુ આત્માનંદ સ્વામીની સમજણ વાળા હતા, એના ગુરુ આત્માનંદજી હતા, તથા આત્માનંદજીની સમજણ પ્રમાણે વાત કરતા અને આત્માનંદ સ્વામીના પરચાની વાતો કરતા ડોશી કાયમ નીલકંઠજીને. પરંતુ તેજોમય બ્રહ્મની જ એમને ઉપાસના જોઈ વર્ણી ત્યાંથી ચાલતા થઈ ગયા. લોઢવાથી નીકળીને પ્રભુ પ્રાચી પાટણમાં ગયા. જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો ત્યાં 5 દિવસ રોકાયા. ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને માંગરોળ બંદરે પહોંચ્યા અને ત્યાં એમને આણંદજીભાઈ સંઘાડિયા મળ્યા. આણંદજી સંઘાડિયા નીલકંઠ વર્ણીને જોઈને દાંત કાઢવા માંડ્યા. હસ્યા બહુ, એટલે નીલકંઠજીને એમ થયું કે આ ભાઈ હસે જ કેમ. હરી કુજો દેખી તે હા, મન મે બહુત હસે હી એ હા, બહુ બહુ મનમાં હસે. હસી કે બોલત ભયે તે હિવારા, આનંદજી સંગાડિયા હસીને એવું બોલ્યા, સુનો હો જોગી બાલ કુમારા, હે બાલ જોગી, સત્સંગ કરે બિન મોક્ષ ન હોવે, દેહ દમી દમી કોટી ખો, દેહ દમી દમી ને આવા શરીર કેટલાય તમે પાડી દો તોય પણ સત્સંગ કર્યા વગર મોક્ષ નો થાય. તપ ત્યાગ જ્યું કરે અતિ ભારી, તાકુ તાકી ચડત ખુમારી. તપ ત્યાગ જે બહુ ભારે ભારે રાખે અને પછી એની ખુમારી ચડી જાય છે, અહંકાર આવી જાય, તપ ત્યાગ નો ભગવાન મળવાનું બાજુ રહી જાય. તપ ત્યાગ કો માન અતિ જીયકુ કરત અંતરાય, સત્સંગ ન તેહી કર શકે પછી એ સત્સંગ કરી શકતો નથી, સત્સંગ બિન મોક્ષ ન થાય. તપ ને ત્યાગ કરે એટલે લોકો એના ધર ઉપાડી લે, પછી એનો એનો અહંકાર આવી જાય, પછી એ નમી શકે નહીં, અહંકાર છોડી શકે નહીં, મોટાના પગમાં પડી શકે નહીં, એટલે સત્સંગ થાય જ નહીં એનથી. સત્સંગ મેં પ્રગટ હરી વર્ણી, પ્રગટ હરીને તમે મળવા માગો છો, એ પ્રગટ હરી સત્સંગમાં રહે છે. વિચરું સદા સત્સંગમાં, સત્સંગમાં મળે રહત હે કરી કેવા, સત્સંગમાં વાસ કરીને રહે છે પ્રગટ હરી. પ્રગટ હરી મિલે બિન કર્મ ન હોવત નાશ, પ્રગટ ભગવાન મળ્યા વગર કર્મનો નાશ થાય નહીં, કર્મનો નાશ થાય નહીં તો મોક્ષ થાય નહીં. ત્યારે શ્રીહરિ બોલ્યા, શ્રીહરિ પરમ દયાલ તાકુ સોપુ છન લગે,
શ્રીહરિ પરમ દયાલ તાકુ સોપુ છન લગે,
સત્સંગ બતાયે હા हम सब देश फिर,
सत्संग बताए हाँ हम सब देश फिर,
ताहित हम सब देश फिर,
ताहित हम सब देश फिर,
ताहित हम सब देश फिर. आ ग्रंथ अनुसार आवु छे. આણંદજીભાઈ સંઘાડીયાએ આવું બધું કીધું ત્યારે શ્રીહરિએ એમને કહ્યું કે એવો સત્સંગ તમે અમને બતાવો, કેમ જે એવા સત્સંગને શોધવા માટે તો હું બધા દેશમાં ફરું છું. ત્યારે આણંદજીભાઈ સંઘાડીએ કહ્યું કે એવા સત્સંગનું સ્થાન લોજ છે, જ્યાં એક મહાન સંત રામાનંદ સ્વામી નામથી રહે છે, આપ ત્યાં જાઓ. પછી તરત જ વર્ણી ચાલતા થયા, હૃદયમાં અતિ આનંદ પામીને ચાલતા ચાલતા લોજ ગામ શ્રીહરિ પધાર્યા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે દ્વિતીય પુર સમાપ્ત સંપૂર્ણ.
સહજાનંદ સ્વામી મહારાજની.